દાદાવાણી ફેબ્રુઆરી 2024 જ્ઞાની શીખવે સ્યાદવાદ વાણીના સોપાનો સંપાદકીય જગત કલ્યાણના પરમ નિમિત્ત અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાન દાદાશ્રી થકી અત્યંત કરુણાથી ઉદ્બોધાયેલ અનુપમ જ્ઞાનવાણી આ કાળનું એક અદ્ભુત આશ્ચર્ય સર્જાયું છે. સંપૂર્ણ રીતે સામાનું આત્મકલ્યાણ કેમ કરીને થાય તે જ અર્થે નીકળેલી વાણી એ વિતરાગવાણી. આ વિતરાગવાણી એકલી જ મોક્ષે લઈ જનારી છે. દાદાશ્રી હંમેશા કહેતા કે અમારી પાસે આ તીર્થંકરોનો માલ છે, અમારો પોતાનો નથી. તીર્થંકર ભગવાન એ કેવળ જ્ઞાન સહિત હોય, એમની દેશના જુદી જાતની હોય, સંપૂર્ણ સ્યાદવાદ વાણી જ હોય. તીર્થંકર ભગવાનના પરમાણુ, એમની વાણીના પરમાણુ, ઓહો, એ સ્યાદવાદ વાણી સાંભળતા જ બધાના હૈયા ઠરી જાય. તીર્થંકરો બોલે છે ત્યાં સંપૂર્ણ સ્યાદવાદ પૂરું થાય છે. તીર્થંકરોની સ્યાદવાદ વાણી 360 ડિગ્રીની હતી ને અમારી સ્યાદવાદ વાણી 356 ડિગ્રીની છે, એટલે પૂર્ણ ના કહેવાય. અમારી વાણીમાં આઘું પાછું નીકળે, ફેરફારવાળું હોઈ શકે, કારણ કે ગત ભાવની રેકોર્ડ થયેલ છે. દાદાશ્રી ખૂબ જ પ્રામાણિકતાથી પોતાની ઉણપનો સ્વીકાર કરે છે કે અમારાથી હજી ક્યારેક સાધુ મહારાજ માટે કરુણાભાવે કડક વાણી બોલાઈ જાય છે કે ભગવાનની વાત ક્યાં ને તમે લોકોને ક્યાં લઈ જઈ રહ્યા છો. ખરેખર આ ના હોવું ઘટે, પણ પૂર્વે ચાર્જ કરેલું આજે ડિસ્ચાર્જમાં નીકળે છે તેના પર પોતે પૂર્ણ જાગૃત છે અને પ્રતિક્રમણ પણ કરતા કહે છે કે આ અમારી કચાશ છે. જ્ઞાનીની વાણી જીવંત, સાક્ષાત સરસ્વતીરૂપ, નિરઅહંકારી, રાગદ્વેષ રહિત, નિર્મમત્વવાળી, નિરાગ્રહી, નિષ્પક્ષપાતી, સ્યાદવાદ, અનેકાંતવાળી, વચનબળ સહિતની, કડક પણ પ્રેમમય અને કરુણાસભર હોય. સામાના વ્યવહારાધીન એમની વાણી અનેક જીવોને કલ્યાણ માર્ગે દોરનારી હોય. આવી સંપૂર્ણ સ્યાદવાદ વાણી ક્યારે ઉત્પન્ન થાય? અહંકાર સંપૂર્ણ ખલાસ થાય, જગતમાં કોઈ દોષિત ના દેખાય, જ્યારે બધા જ કષાયોનો ક્ષય થાય ત્યારે સ્યાદવાદ વાણી નીકળે. આત્માનો સ્પષ્ટ અનુભવ થયો હોય તો જ સ્યાદવાદ વાણી નીકળે, ત્યાં સુધી બુદ્ધિની વાત ગણાય. સ્યાદવાદ વાણી ના નીકળે ત્યાં સુધી મોક્ષ માર્ગમાં ઉપદેશ આપવો ભયંકર જોખમ છે. તીર્થંકર ભગવાનનું ચારિત્ર, તેમને વર્તતી દશાનું અનુભવ પ્રમાણ જ્ઞાની પુરુષ દાદા ભગવાનને વર્તતી દશા ઉપરથી આવી શકે. જેમ જેમ જ્ઞાની પુરુષનું વિતરાગ ચારિત્ર જોઈએ, એમની વાણી સમજતા જઈએ, તેમ તેમ વિતરાગ ચારિત્રના કારણો સેવાશે. પ્રસ્તુત સંકલન આપણને જ્ઞાની પુરુષની વિતરાગ સ્યાદવાદ વાણીની યથાર્થ સમજ બક્ષે એ જ અભ્યર્થના. જય સચ્ચિદાનંદ.
દાદાવાણી ફેબ્રુઆરી 2024 જ્ઞાની શીખવે સ્યાદવાદ વાણીના સોપાનો.
વાણીથી ચારિત્ર બળની ઓળખ.
ચારિત્ર બળની ઓળખ સંચારે નીકળેલી વાચા. નવનીત. ચારિત્રબળ શું છે? તેની ઓળખ શેનાથી થાય? બીજું કશું જોવાનું નહીં. પગવા લુગડા પહેરે છે કે તોડા લુગડા પહેરે છે એ જોવાનું નહીં. ભાષા કેવી નીકળે છે એના પરથી ચારિત્રબળની ઓળખ થાય. વાચા એ કંઈ જેવી તેવી નથી, સંચારે નીકળેલી એટલે સમતાભાવે નીકળેલી વાણી. સંચાર એટલે ચર ઉપરથી ચાર છે, વાઇબ્રેશન ઊભા થવા, તે આ સંચાર. શબ્દો વાઇબ્રેશન ઊભા કરે, પછી ચર ઉપરથી વિચરતી થાય, એના ઉપરથી વિચાર થાય અને એના ઉપરથી વાણી ઉત્પન્ન થાય. વાણી શું નીકળે છે એના પરથી ચારિત્રબળ ઓળખાય. વાણીના તો અનેક પ્રકારો છે, કડવી, મીઠી, ખાટી, આઘાત કરનારી, પ્રત્યાઘાત કરનારી, ઉપઘાત કરનારી, એવી જાત જાતની વાણી. સંસારમાં વાણી નીકળી એ ચારિત્રબળની ઓળખ કહેવાય. આત્મા સચરાચર છે, સચરમાં ત્રણ ચોર છે, આચાર, વિચાર ને ઉચ્ચાર. આ ત્રણ જો નોર્માલિટીમાં હોય તો વાંધો નથી, આ ત્રણ નોર્માલિટીમાં હોય તો મનુષ્યની સુગંધ આવે જ. માણસને મોટામાં મોટી પરીક્ષા કહી, એના આચાર પરથી પરીક્ષા બાંધશો નહીં, એના વિચાર પરથી પરીક્ષા કરશો નહીં, એની વાણી પરથી પરીક્ષા કરજો.
બુદ્ધિ સ્યાદવાદ, જ્ઞાન સ્યાદવાદ,
બે પ્રકારના સ્યાદવાદ. એક બુદ્ધિ સ્યાદવાદ અને એક જ્ઞાન સ્યાદવાદ. જો જ્ઞાન સ્યાદવાદ હોય તો એનું ચારિત્ર એ વિતરાગ ચારિત્ર, અને બુદ્ધિ સ્યાદવાદ હોય છે પણ એ સંપૂર્ણ સ્યાદવાદ હોતું નથી, પણ સ્યાદવાદ જેવા લક્ષણો લાગે આપણને. અત્યારે કેટલાય આચાર્ય એવા છે કે જે બુદ્ધિ સ્યાદવાદ જેવી વાણી બોલે છે, પણ એ સ્યાદવાદ બધે ટકે નહીં, અને જ્ઞાન સ્યાદવાદ બધે ટકે, પછી મુસ્લિમ ધર્મનો હોય કે ગમે તે ધર્મનો હોય, પણ જ્ઞાન સ્યાદવાદ બધે ટકે, અને બુદ્ધિ સ્યાદવાદ તો પક્ષ પૂરતું જ હોય. બીજા પક્ષની વાત કરે ત્યાં એ સ્યાદવાદ બોલે ખરા, પણ વર્તનમાં ના આવે, એટલે વાણી ખેંચાયેલી હોય. એક મહારાજ જોડે મેં વાતચીત કરી હતી, મારા અભિપ્રાયના પ્રમાણ જ નહોતા દુભાતા, એને સ્યાદવાદ કહે છે. એ એક પ્રકારનું સ્યાદવાદ છે, પણ વ્યવહારિક સ્યાદવાદ કહેવાય છે, પણ ભગવાનનું સ્યાદવાદ તો ના હોય.
દાદા, વ્યવહારિક સ્યાદવાદ એટલે?
વ્યવહારની વાતોમાં એવું સરસ સુંદર, તમને આમ ફીટ થાય એવું બધું બેસાડી આપે, તમારા મતને તોડે નહીં એવી રીતે.
એ બહુ ઓછા હોય.
પણ છે એવા, એને એ લોકો સ્યાદવાદ માને છે, પણ હું તો એને સ્યાદવાદ એક્સેપ્ટ કરું નહીં ને. સમકિત થયા વગર અને સ્યાદવાદ કહેવાય નહીં. સંસારી મીઠી વાણી સ્લીપ કરાવે, અને સ્યાદવાદી માધુર્યવાણી ઉર્ધ્વગામી બનાવે. આ સ્યાદવાદ એક અંશ પણ જગતે સાંભળ્યો નથી. મહાવીર ભગવાન ગયા પછી સ્યાદવાદ સાંભળવાનો મળ્યો હશે તો તે કુંદકુંદાચાર્યના વખતમાં, અને કંઈક રૂપિયે બે આની સ્યાદવાદ સાંભળવા મળ્યો હોય તો કૃપાળુદેવના વખતમાં.
ત્યાં અત્યારે સ્યાદવાદ નથી, બીજું બધું છે.
આ દાદા પાસે સંપૂર્ણ સ્યાદવાદ નથી તો બીજે તો સ્યાદવાદ તો હોય જ નહીં ને. એટલે સ્યાદવાદ એ આપણે આશા જ શું કરવા રાખીએ. આ સાધુઓને સ્યાદવાદ છે, પણ તે સામાજિક સ્યાદવાદ છે. આ સ્યાદવાદ તો આ દાદા પાસે કંઈક દેખાય. જ્યાં યથાર્થ જ્ઞાન હોય ત્યાં સ્યાદવાદ હોય.
જ્ઞાની શીખવે સ્યાદવાદ ધીમે ધીમે.
એટલે સ્યાદવાદ વાણી બોલવી એ અઘરી છે ને? સમજણ આવ્યા પછી જ બોલી શકે ને?
બસ, એ પરમાત્મા સિવાય કોઈ સ્યાદવાદ વાણી બોલી શકે નહીં. અમારી સ્યાદવાદ વાણી જરા કાચી, 4 ડિગ્રી કાચી.
તો પછી દરેક માણસ સ્યાદવાદ વાણી બોલવાનો વિચાર ક્યાંથી કરી શકે?
પણ એ તો શબ્દ પકડીને નકલ કરવા જાય છે ને, ભગવાનની નકલ કરવા જાય છે, પણ અક્ષરે ના આવડે. એક પણ માણસને સ્યાદવાદ એક અક્ષરે ના આવડે. વ્યવહારિક સ્યાદવાદ બોલે વ્યવહારનો, પણ ખરું સ્યાદવાદ ના આવડે. પણ વ્યવહારિક સ્યાદવાદ હોતું એ નથી. ભગવાનની નકલ કરવા ગયેલા તે નકલ ચાલે નહીં, અસલ હૃદયથી હોવી જોઈએ, આર્ટીલી હોવી જોઈએ. સ્યાદવાદ એનું નામ કે ડિરેક્ટ ભૂલ ના દેખાડે, નહીં તો એનો ઘાત કર્યા બરાબર છે. પ્રાંત માણસને ડિરેક્ટ ભૂલ દેખાડે તો શું થાય? સ્યાદવાદ પૂરું સમજાયું તમને? સ્યાદ ને વાદ, વાદ એટલે બોલવાનું એવું કે સ્યાદ હોય, એટલે કે દરેકના ધર્મને એક્સેપ્ટ કરવો, દરેકની લાગણીઓને એક્સેપ્ટ કરવી. અને આપણા લોકો શું કરે? અરે વહુને, છોકરાને, બધાને કહેશે તમે બધા ખોટા અક્કલ વગરના છો. પણ જે વાત કોઈને એટેક ના કરે અને આપણું કામ કાઢે એ સ્યાદવાદ વાણી કહેવાય. એવું થોડું મારી પાસે શીખી જાય ને એટલે પછી આવડે ધીમે ધીમે.
શીખો અમારું જોઈ જોઈને.
અમારી પાસે શીખવાનું શું છે? પાસે શા હારું બેસાડી રાખું છું કે જોઈ જોઈને એમનું જીવન જુઓ, આંખો જુઓ, આંખોમાં શું રહે છે? સાપોલિયા રમે છે? ના, સાપોલિયા નથી રમતા. તે શું રમે છે? વિતરાગતા રહે છે એ શીખો. વાણી દિલ ઠરે એવી હોય એટલે આ બધું જોડે બેસ બેસ કરવાથી થઈ જાય. આ બધું જોઈને શીખવાનું છે. આમાં આ હું બોલું છું ને તે જોઈને શીખવાનું છે. બોલતાએ તમને મારા જેવું જ આવડી જાય. એક ફેરો જોયું પછી અમે આ સ્યાદવાદ વાણી બોલીએ એ ભણવાથી ના થાય. ત્યારે લોક શું કહે છે તમે કરી બતાવો. એક ફેરો આપણે એને કહીએ, લે ટેબલ પર બેસીને આવી રીતે જમજે, તે એક ફેરો દેખાડવું પડે. પછી એને ફરી શીખવાડવાના જવું પડે. અને ચોપડીઓમાં શીખવાડ્યું હોય, ચોપડીઓમાં પ્લાનિંગ કર્યું હોય ને એ શીખવાડ્યું હોય તો ક્યારે શીખી રહે? આ ગજવું કાપનારાની પાસે મૂક્યો હોય 6 મહિનામાં ઓલ રાઇટ કરી આપે એક્સપર્ટ. નહીં તો 20 વર્ષ કોલેજોમાં જાય તોય પણ ના શીખે. એમના પ્રોફેસરને જ આવડે નહીં ત્યાં આગળ. આ દર્શન કરવાથી મન સારું થાય, મન મજબૂત થાય, વાણી સારી થાય, વિચાર સારા થાય. દર્શનથી જ પાપો ધોવાઈ જાય. જ્ઞાની પુરુષની હાજરીથી જ ફેરફાર થઈ જાય. આ કંઈ ઉપદેશ નથી આપી દીધો, છતાં વાતાવરણથી જ ફેરફાર થઈ જાય.
અમારી રેકર્ડ કેવી હોય?
2 રીતે વાત હોવી જોઈએ. વ્યવહારની વ્યવહાર પ્રમાણે અને નિશ્ચયની નિશ્ચય પ્રમાણે. નહીં તો એકાંતિક થઈ જાય. આ તો સ્યાદવાદ. અને અમે લોકોને માટે જે બોલીએ એવું બોલવાનું તમે શીખશો નહીં કદી. કારણ કે અમારો વ્યવહાર નિશ્ચય સાથે હોય અને અમારે તો બહુ જુદી જાતની જાગૃતિ હોય. ઉપયોગ જ જુદી જાતનો હોય. અને પાછા અમારી વાણીના માલિક અમે નથી હોતા. ક્યારેય પણ વાણીના માલિક અમે થતા નથી. માટે એ વાણી પરાશ્રિત છે. માટે એ સૌના હિસાબ પ્રમાણે નીકળે. 5 શેરી હોય તેને 5 શેરી વજન જેટલું વાગે છે અને 7 શેરી હોય તેને 7 શેરી જેટલું વાગે. જેટલો એનો લોડ હોય, વજન હોય છે, એટલું કાઉન્ટર લોડ આપે છે આ વાણી, એટલું પ્રતિપક્ષી લોડ આપે છે આ વાણી. એટલે હું જોયા કરું કે આ કેમ આ મારા સાહેબ તરફ 12 મણનો પથરો મારે છે. ત્યારે મારા જ પાસે 12 મણનો લોડ છે એવું છે, માટે એવું વાગે છે. હું જોયા કરું છું, બાકી મારી ઈચ્છા જ નથી. અમારી વાણીમાં અશાતના જ ના હોય, પણ એને દુઃખ ના થાય એટલા માટે અમે છેટેથી કહીએ. અમે રૂબરૂમાં ના કહીએ. રૂબરૂમાં પૂછે તો કહીએ, નહીં તો ના કહીએ. એને દુઃખ થાય ને. આ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે. જો અમે જાતે વઢીએ તો અમે તેવા થઈ જઈએ. આ બધું બોલાય છે પણ એમાં એક અક્ષર પણ હું બોલતો નથી. પણ તમારું પુણ્ય આ શબ્દો બોલાવે છે. આ વાણી નીકળે તે થકી અમે જાણીએ કે સામાવાળાનું કેવું પુણ્ય છે. અમારી વાણી એ રેકોર્ડ છે, એમાં અમારે શી લેવા દેવા. છતાં અમારી રેકોર્ડ કેવી હોય? સ્યાદવાદ. કોઈ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના થાય, દરેકનું પ્રમાણ કબૂલ કરે એવી આ સ્યાદવાદ વાણી છે. અમારી ભાષા કોઈને દુઃખદાયી ના હોય, સુખદાયી થઈ પડે દરેકને. આ વાણી અમારી માલિકીની છે જ નહીં. અહંકાર આખો શૂન્ય થઈ જાય ત્યારે રેકર્ડ ચોખ્ખી થઈ જાય. અમને જ્ઞાન થયા પછી રેકર્ડ ચોખ્ખી થઈ ગઈ.
અમે પણ ચૂક્યા સ્યાદવાદ.
હું એ તો આ અવતારમાં સાધુ મહારાજનું આવું બોલું છું. આ આખા જગતના તમામ ધર્મ માર્ગમાં ઊંધું કરી રહ્યા છે એ બધા માટે હું બોલું છું. જાણે કે આ ધર્મનો રાજા જ હું છું. પણ આવી રીતે લોકોનું ઊંધું અમારાથી બોલાય નહીં. આમનાથી આ લોકો બધા છૂટવા જ જોઈએ એટલે બોલીને પણ પાપ વહોરેલા છે. અને એ પાપ વખતે મારે કંઈ ભોગવવાના હોય તો એ પાપ મારે ભોગવવા પડે છે, બીજા પાપ નહીં, બીજા મારા સ્વતંત્ર પાપ તો છે જ નહીં. હવે આવું બોલવું પડે તે છે તે અત્યારે શું રહ્યું? ખાલી હું બોલું છું. આ બોલતી વખત અમે જાણીએ છીએ કે આ ઊંધું બોલાય છે, પણ એ શબ્દો બહાર પડ્યા વગર રહે નહીં ને.
એ તો દાદા કરુણાભાવે બોલે છે ને?
છે કરુણાભાવે, પણ કરુણાભાવે પણ આમ ન હોવું ઘટે. આમ અમારી વાણી સ્યાદવાદ જ ગણાય, પણ કોઈ ધર્મવાળાને કિંચિત માત્ર દુઃખ ના થાય એવું મારું આ વર્તન હોય છે, અને પક્ષપાત નહીં કોઈ જગ્યાએ. હવે આ કોઈ ધર્મ માટે જે કહેવું પડે છે ને કે આ વ્યાજબી નથી, એવું કહ્યું ત્યાં સ્યાદવાદ ચૂકાયો, છતાં વ્યાજબી પર ચડાવવા માટે આમ બોલવું પડે છે. પણ ભગવાન તો શું કહે છે? આય વ્યાજબી છે, પેલુંય વ્યાજબી છે, ચોરે ચોરી કરી તેય વ્યાજબી છે, આનું ગજવું કપાયું તેય વ્યાજબી છે. ભગવાન તો વિતરાગ, ડખોડખલ કરે નહીં ને, ગાલમેલ કરે નહીં ને, અને અમારે તો ખટપટ બધી, અમારે ભાગ આ ખટપટ આવી.
એ તો દાદા કરુણાભાવે બોલે છે ને?
હા, તે લોકોને તૈયાર કરવા માટે. આમાં હેતુ સારો છે ને? અમારો હેતુ અમારી જાત માટે નથી, બધાને માટે છે.
ભૂલવાળી વાણી ભૂસી નાખવી.
અમે તો શું કહ્યું છે, આ શબ્દો ના હોત તો મોક્ષ તો સહેજા સહેજ છે. આ કાળમાં વાણીથી જ બંધન છે, માટે કોઈના માટે અક્ષરે બોલાય નહીં. કોઈ ધર્મનું ના બોલાય, કોઈ પંથનુંય ના બોલાય, છતાં અમે પાછા બોલીએ છીએ. અમે કહેતા જઈએ તે ટાઈપ થયેલું હોય છે, તે પાછું ભૂસી નાખજો એમ કહી દઈએ. ભરેલો માલ નીકળી જાય ને બળ્યો. આપણી શ્રદ્ધામાં ના હોય, આપણા જ્ઞાનમાં ના હોય, તે પણ માલ નીકળે. ટેપ રેકર્ડ છે ને તેથી.
પણ એ અમારા રોગ કાઢવા માટે ને?
તેનું ફળ આવે, પણ અહીં ટેપ રેકર્ડમાં તો ના છપાય. અહીં જેટલું અટકાવાય તેટલું તો અટકી જાય ને. અને આજે સ્પંદન થયેલાને એમાં અમને રાગદ્વેષ નથી, એટલે એ અમને અડે નહીં. મેં તો એમ પણ કહી દીધું કે તમે અહીં બેઠા છો ને, આ તરત છેકી નાખજો, ટેપ ઉપર ફરી ટાઈપ કરી લે, રેકોર્ડ કરી લે. એટલે આટલું બધું બોલીએ તેમાં કચરો માલ ના નીકળી જાય બળ્યો, પણ આપણે પછી ભૂસી નાખવું પડે.
4 ડિગ્રીએ નાપાસની મહી ગુંજ.
આપ તો કહો છો ને કે જેટલું બોલ્યા તેના સ્પંદન થયા, એટલે એ પછી છોડે નહીં ને?
થતી નથી, પણ કોઈ ફેરો ગૂંચ પડી જાય આ પૂતગલનું વાતાવરણ ને, તેથી એવું એમ જોશથી અમારાથી ના બોલાય કે સંપૂર્ણ સ્યાદવાદ છે. 4 ડિગ્રીએ નાપાસ છું ને એટલી મહી ગૂંચવાળી હોય. સંપૂર્ણ સ્યાદવાદ નીકળે તો જાણવું કે આ ભાવમાં જ મોક્ષે જવાના. અમારી સ્યાદવાદ ઘણી ખરી નીકળી છે અને અમુક નથી નીકળતી, એટલે અમે આ ભાવમાં મોક્ષમાં નથી જવાના. કઈ અમારી સ્યાદવાદ વાણી નથી, ઘણી ખરી વાણી સ્યાદવાદ જ હોય છે. પણ અમે જે એમ કહીએ છીએ કે આ અમુક ફલાણાઓ આવા છે તેમ છે, એ અમારાથી ના બોલાય. તમને સમજાવવા માટે, તમને વિગતવાર કહેવા માટે બોલીએ છીએ, એમાં અમને રાગદ્વેષ નથી. છતાં આવું બોલવું એ તો સ્યાદવાદ ના કહેવાય, એ એમની જગ્યાએ બરોબર છે. તમે ટીકા શા માટે કરો છો? છતાં મારે સમજાવવા માટે વાત કરવી પડે છે. અમારે કોઈની નિંદા કરવી નથી હોતી. તમને આની અવળી અસર ના પડે, તમે ઊંધા રસ્તે ના જાઓ અને એમાંથી મુક્ત થાઓ, એટલા માટે અમે કહીએ.
ભૂલ સહિત વર્તન, ભૂલ રહિત દર્શન.
અત્યારે તો કોઈ વાત નીકળે છે તે કોઈ મહાન પુરુષનોય મહી અંદર હાથ કપાઈ જાય છે. આ હાથ કપાઈ જાય એટલે શું? ખોટાને અમારાથી ખોટું પણ ન બોલાય. અમારે શું બોલવું જોઈએ? જગતમાં કોઈ પણ જીવ દોષિત છે જ નહીં એવી વાણી નીકળવી જોઈએ. હવે દોષિતવાળાને દોષિત કહીએ એ વાણી અમારી ભૂલવાળી કહેવાય. જગત એને ભૂલ ના કહે, પણ અમને પોતાને સમજાય કે આ ભૂલ છે. અમને જગત આખું નિર્દોષ દેખાય છે, પણ તે શ્રદ્ધામાં છે. શ્રદ્ધામાં એટલે દર્શનમાં, અને અનુભવમાં આવ્યું છે કે નિર્દોષ છે જ. અનુભવમાં 100% આવી ગયું છે કે નિર્દોષ જ છે, છતાં વર્તન જે છૂટતું નથી હજુ. અત્યારે કોઈ ફલાણા સંતની વાત આવી, એ ગમે તેવા હોય તો પણ મારે તો એ નિર્દોષ જ દેખાવા જોઈએ, છતાં અમે પેલું બોલીએ કે આવા છે આવા છે, એ ના બોલાય. અમારી શ્રદ્ધામાં એ નિર્દોષ છે, જ્ઞાનમાં આવી ગયેલું છે એ નિર્દોષ છે, છતાં આ વર્તનમાં બોલાય છે. એટલે આ વાણીને અમે ટેપરેકર્ડ કહીએ છીએ ને. ટેપરેકર્ડ થઈ ગઈ એને શું થાય? ટેપરેકર્ડ ઇફેક્ટિવ છે ને બધી. એટલે પેલાને તો એમ જ થાય ને કે હમણે આ દાદા જ બોલ્યા.
એ બોલતી ઘડીએ આ ભૂલ કહેવાય એવું અંદર હોય ખરું આપને?
હા, બોલતી ઘડીએ ઓન ધી મોમેન્ટ ખબર હોય કે આ ખોટું થઈ રહ્યું છે, આ ખોટું બોલાય છે.
એ બરોબર છે, પણ પેલા સંતની આ ભૂલ કહેવાય એવું જે બોલાઈ રહ્યું છે તે વખતે એવી ખબર હોય ને કે એમની આ અપેક્ષાએ આવી ભૂલ કહેવાય?
હા, કઈ અપેક્ષાએ એમની ભૂલ કહેવાય એ જાણીએ, પણ એ માન્યતા તો પહેલાંની હતી ને. આ બધું એ પહેલાંનું જ્ઞાન હતું, એટલે આજની ટેપ રેકોર્ડ નથી આ.
એટલે પહેલાંનું જ્ઞાન આ ટેપમાં બોલવામાં હેલ્પ કરે છે?
હા, અને હજુ તો એ અત્યારે બોલી જ રહ્યું છે. પણ લોક તો એમ જ જાણે ને કે આ જે દાદા બોલ્યા હમણે દાદા બોલ્યા, પણ હું જાણું કે આ પહેલાંનું છે. તોય અમને ખેદ તો થયા કરે ને, આવું ના નીકળવું જોઈએ. એક અક્ષરે અવળો નીકળવો ના જોઈએ.
હવે આવું જો જેમ છે તેમ ના બોલો તો સાંભળનારા બધા ગેરમાર્ગે દોરાય એવું બને ને.
સાંભળનારાઓ? પણ એ બુદ્ધિનો ડખો જ ને, વિતરાગતાને ડખો નહીં ને કશો.
પણ સાંભળનારાઓ તો બુદ્ધિને આધીન જ હોય છે ને.
હા, પણ મારી બુદ્ધિમાં આ સાંભળનારને નુકસાન થશે એટલે નુકસાનને નફો, પ્રોફિટ એન્ડ લોસ જોયા ને. પ્રોફિટ એન્ડ લોસ તો બુદ્ધિ દેખાડે કે સામાને નુકસાન થશે, છતાં અત્યારે અમે આ સંતનું બોલ્યા પણ આજે એ કામનું નથી. પણ તે દાડે અમે એવું નહોતા માનતા કે આ જગત આખું નિર્દોષ છે.
તે વખતે બુદ્ધિનો ડખો હતો એવું થયું ને?
હા, તે દાડે બુદ્ધિનો ડખો હતો, એટલે આ ડખા જાય નહીં ને જલ્દી.
એટલે બધું વર્તન પહેલાંના જ જ્ઞાનને લઈને જ છે ને?
પહેલાં બુદ્ધિ જ્યાં સુધી હતી ને ત્યાં સુધી આ કોચેલું, પણ બુદ્ધિ ગયા પછી કોચે નહીં ને. નહીં તો બુદ્ધિ હંમેશાય દરેકને કોચ્યા કરે. બુદ્ધિ હંમેશાય જ્યાં સુધી છે ત્યાં સુધી કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ ચાલ્યા જ કરે.
અને આ જ્ઞાન પછી સિદ્ધાંત મૂક્યો છે ને કે આ નિર્દોષ છે.
એટલે છે નિર્દોષ ને શા માટે આવું થાય છે? અમે ઉઘાડું કહીએ છીએ કે જગત આખું નિર્દોષ છે, અને એક બાજુ આ શબ્દો આવા નીકળે છે. હવે એ દોષી તમારી માન્યતામાં નથી, અમારા જ્ઞાનમાં નથી, પણ આ ચારિત્રમાં છે. એટલે કોઈને દોષી તમારાથી દેખાય નહીં. અમે દોષિત કોઈને જોતાય નથી, પણ આ વાણીમાં નીકળી જાય છે કે આનો દોષ છે. દોષિત હોય તેને દોષિત ના કહેવાય. આ દોષિત છે એ તો સાપેક્ષ ભાવે છે, નિરપેક્ષ ભાવમાં એવું કશું છે જ નહીં. ભગવાને જે જગત જોયું છે એ તો ઓર જાતનું છે. અમે એ જ જોયેલામાં રહીએ છીએ, એ જ જ્ઞાનમાં રહીએ, એટલે અમારે આનંદ રહે.
ભારે શબ્દો સામે કરાવે પ્રતિક્રમણ,
અને જોડે જોડે અમારી પ્રતીતિમાં છે કે કોઈ દોષિત નથી, પ્રતીતિમાં નિર્દોષ છે. એ પ્રતીતિ આખીએ બદલાઈ ગયેલી છે, એટલે નિર્દોષ છે એમ માનીને હું બોલું છું આ.
નિર્દોષ છે એમ સમજીને બોલો છો?
હા.
તો પછી તમારે પ્રતિક્રમણ શા માટે કરવા પડે?
પણ ના બોલાય, શબ્દે બોલાય નહીં. એવો વાંકો શબ્દે કેમ બોલ્યા? સામો તો છે જ નહીં અહીં આગળ. સામાને દુઃખ થતું નથી અને તમારે બધાને વાંધો નથી કે દાદાને એમની બિલીફમાં તો હું નિર્દોષ જ છે, પણ શબ્દ આવો ભારે કેમ બોલ્યા? માટે પ્રતિક્રમણ કરવું પડે. ભારે શબ્દે ના હોવો જોઈએ. આ દુનિયામાં બધા નિર્દોષ છે, પણ જો આવી વાણી નીકળે છે ને, અમે તો આ બધાને નિર્દોષ જોયેલા છે. દોષિત એ કોઈ છે નહીં, અમને દોષિત દેખાતો જ નથી, ફક્ત દોષિત બોલાય છે. બોલાતું હશે આવું આપણે? આપણે શું ફરજિયાત છે? કોઈનું ના બોલાય એની પાછળ તરત એના પ્રતિક્રમણ ચાલ્યા કરે. એટલું આ અમારે 4 ડિગ્રી ઓછી છે તેનું આ ફળ છે, પણ પ્રતિક્રમણ કર્યા વગર ના ચાલે.
તમે તો છૂટાને છૂટા જ રહો છો, તો પછી શા માટે પ્રતિક્રમણ?
છૂટા છે એટલે પ્રતિક્રમણ મારે નહીં બોલવાનું. આ અંદરના અંદર જે કરે ને, જે બોલે ને, તેને જ કહેવાનું. તમે પ્રતિક્રમણ કરી લો, અને તમારે એવું જ છે. આ પ્રતિક્રમણ તે તમારે નહીં કરવાનું, ચંદુભાઈને કહી દેવાનું. તમારે પ્રતિક્રમણ કરવાનું હોય નહીં. જેણે અતિક્રમણ કર્યું ને, તેણે જ પ્રતિક્રમણ કરવાનું.
તે ભૂલનું પ્રતિક્રમણ કેવી રીતે કરો?
પછી પ્રતિક્રમણ કરવું પડે. ભૂલ જ્ઞાન સંબંધી ના હોય. કોઈ સ્યાદવાદના વિરોધમાં જતો હોય એ માણસ પર કડકાઈ થઈ ગઈ હોય. સ્યાદવાદ હોય ત્યારે કડકાઈ ના થાય, બિલકુલ સંપૂર્ણ સ્યાદવાદ. આ તો સ્યાદવાદ કહેવાય, પણ સંપૂર્ણ સ્યાદવાદ કહેવાય નહીં ને. એટલે કેવળ જ્ઞાન થાય ત્યારે સંપૂર્ણ સ્યાદવાદ. એટલે વાણી એ તો મુખ્ય વસ્તુ છે. માણસની વાણી બદલાય નહીં, એ બદલાતા તો ઘણો ટાઈમ લાગે. વાણી બદલાય ત્યારે સ્યાદવાદ વાણી થાય, ત્યારે જગત એને કહે કે આ જ્ઞાની પુરુષ છે. ત્યાં સુધી બદલાયા કરશે. ધીમે ધીમે મહી જેમ પરમાણુ ફરશે તેમ એ વાણી પોતે બદલાયા કરશે. પહેલી માઇલ્ડ થતી સુંવાળી થતી જશે, રેશમી થતી જશે.
કારણ સેવનની સમજ કાર્ય સુધારે.
એટલે વાણી સુધારવાની જરૂર ખરી ને?
વાણી સુધારવાની ઈચ્છા રાખીએ તો વાણી સુધરે ખરી?
હા, સુધારવાની ઈચ્છા રાખીએ અને આપણે આવો કંઈક પ્રયોગ કરીએ તો થાય. વાણી સુધારવી એટલે શું? વાણી ગમતી થવી જોઈએ બધાને.
આપ કહો છો ને, વાણી તો ટેપ થયેલી જ હોય છે.
હા, ટેપ થયેલી એટલે વાણી બદલાય નહીં. એ બદલવા જઈએ તોય ના બદલાય. એ એવા કપડાં લગતા નથી કે જે બદલી શકાય. એટલે વાણી એ ફેરફાર કરી શકાય નહીં. એ તો અમુક વસ્તુ કરીએ તેનું પરિણામ છે. એટલે આ વાણી સુધારવી છે, આ વાણી સુધારવી છે, એમ આખો દાડો ભાવના રહ્યા કરે એટલે સુધરી જાય. આવા કારણો સેવાય તો સુધરે પાછું. કારણ તો સેવવા જ પડે ને. આપણે નક્કી કરીએ કે કોઈને દુઃખ ના થાય એવી વાણી બોલવી છે. કોઈ ધર્મને અડચણ ના પડે, કોઈ ધર્મનું પ્રમાણ ના દુભાવાય એવી વાણી બોલવી જોઈએ. ત્યારે એ વાણી સારી નીકળે. સ્યાદવાદ વાણી બોલવી છે એવો ભાવ કરે તો સ્યાદવાદ વાણી ઉત્પન્ન થઈ જાય.
પણ આ ભાવમાં ગોખ ગોખ જ કરે કે બસ સ્યાદવાદ વાણી જોઈએ છે તો તે થઈ જાય ખરી?
પણ આ સ્યાદવાદ સમજીને બોલે ત્યારે. એ પોતે સમજતો જ ના હોય ને બોલ બોલ કરે કે ગા ગા કરે તો કશું વળે નહીં.
પણ અમે એવું કહીએ કે દાદાની વાણી જેવી જ વાણી જોઈએ છે તો?
જોઈએ છે એવું બોલવાથી કશું વળે નહીં ને. એ તો આવી વાણીની ભાવના ભાવવી પડે. વાણી એ તો ફળ છે, બીજ નાખવાનું છે. કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ના થાય એવી વાણી બોલવાની ભાવના થાય એટલે એવી ટેપ તૈયાર થઈ જાય, એવી વાણી રેકર્ડ થઈ જાય. આપણી ભાવના શું છે એ ઉપરથી કોડવડ થાય. આ જ્ઞાન મળ્યા પછી પોતાને એ આશય ગોઠવતા આવડે. જ્ઞાન મળ્યા પહેલાં તો આશય કશાનું ભાન જ ના હોય ને, એ પછી જેમ તેમ ગોઠવાઈ જાય. હવે આશય જેવો ગોઠવીએ એવું મળી જાય. કોની વાણી સારી નીકળે? જે ઉપયોગપૂર્વક બોલતો હોય. હવે ઉપયોગવાળો કોણ હોય? જ્ઞાની હોય, એ સિવાય ઉપયોગવાળા હોય નહીં. આમે જ્ઞાન આપેલું છે તેને જ્ઞાન હોય તેને ઉપયોગપૂર્વક નીકળી શકે. એ પુરુષાર્થ માંડે તો ઉપયોગપૂર્વક થઈ શકે, કારણ કે પુરુષ થાય પછીનો પુરુષાર્થ છે, પુરુષ થયા પહેલા પુરુષાર્થ છે નહીં.
વાણી ટેપ રેકર્ડ સ્વરૂપે.
ધાર્યા પ્રમાણે બોલવું હોય તો સી રીતે બોલાય?
બોલાય જ નહીં. એ તો ધાર્યા પ્રમાણે બોલવું હોય તે ક્યારે બોલાય? એવી ટેપ થયેલી હોવી જોઈએ.
પણ તમે તો ધાર્યા પ્રમાણે બોલી શકો ને?
ના, એવું મારાથી નથી બોલાતું. તેથી તો આ મારે કહેવું પડે છે, અહીં ખુલ્લું કરવું પડે છે કે ટેપ રેકર્ડ છે. જો હું તમને કહું, કોઈની ભૂલ કાઢવાની મને ઈચ્છા હોતી નથી. હું બધાને, હું આખા જગતને કેવા જોઉં છું? નિર્દોષ જ જોઉં છું. થઈ ગયેલાને માટે, થશે તેને માટે, બધાને માટે નિર્દોષ જ હું જોઉં છું. અને પછી હું આગળ બોલું છું કે આ લોકોએ ઊંધું નાખી દીધું, આમ કરી નાખ્યું. એટલે શું કહેવા માગું છું કે આ લોકો દોષિત છે. હવે આ વાણી મારે ખપતી ના હોય, છતાં આ વાણી એ ટેપ રેકર્ડ નીકળ્યા કરે છે. ખપતી ના હોય, ઈચ્છાએ ના હોય, છતાં ટેપ રેકર્ડ નીકળ્યા કરે.
જ્યારે તમને ખપતી વાણી આવશે ત્યારે કશું થઈ શકશે જ નહીં.
મારે ખપતી વાણી આવશે ને ત્યારે કોઈ આ દર્શન કરી શકશે નહીં, મને ભેગો જ નહીં થાય. એટલે આ જે વાણી છે, આ ડખલવાળી વાણી છે, ત્યાં સુધી લોકો બધા ભેગા થશે. નહીં તો પછી શી રીતે ભેગા થાય? તે થઈ રહ્યું, ખલાસ થઈ ગયું, એન્ડ આવી ગયો. વાણી ધાર્યા પ્રમાણે નીકળે ને એ જ મોક્ષ. વિતરાગોની વાણી ધાર્યા પ્રમાણે નીકળે, અમારી વાણી ધાર્યા પ્રમાણેમાં થોડી, આટલી ખામી હોય છે. તે આ ભાવમાં અમુક જ નીકળશે, બાકી તો થોડીક જ બાકી રહેશે. પહેલાં તો હું બહુ બોલતો હતો, કારણ કે આ લોકોનું ઊંધું દેખીને સહન ના થાય એટલે ઊંધી વાણી નીકળેલી. પણ અંદરખાને જાણવું ખરો કે એ નિર્દોષ છે, તોય વાણી નીકળે છે.
પણ એવી ઊંધી વાણી લોકના આધારે જ નીકળે છે ને?
હા, એ આધારે નીકળે છે. પણ જવાબદારી તો વ્યવહારમાં મારી જ ગણાય ને.
એવું જો માને તો દુનિયામાં કશું થાય જ નહીં.
આ વિતરાગો, તીર્થંકરો જવાબદાર ગણાયા નથી. એમની વાણી એવી નીકળે છે કે એ જવાબદાર ગણાયા નથી.
જવાબદાર ના ગણાય તો પછી કલ્યાણ સી રીતે થાય?
એ તો એમના દર્શન કરીને જેનું કલ્યાણ થઈ જવાનું હોય તેનું થઈ જાય. કોઈનું અટક્યું હોય તો એમના દર્શન કરવાથી એનો ઉઘાડ થઈ જાય. બસ, ઘણા માણસો અટકી ગયેલા હોય, એ નિમિત્ત જ ખાલી, છેલ્લું નિમિત્ત. અને તેથી હું કહું છું ને કે આ જ્ઞાન આપ્યા પછી તીર્થંકર એકલાના દર્શન થશે ને કે છુટકારો, દર્શનની જ જરૂર રહી. તીર્થંકરો એ છેલ્લું દર્શન કહેવાય, ફૂલ દર્શન.
માલિકી વગરની સ્યાદવાદ વાણી.
પણ આ જ્ઞાન આપ્યા પછી તીર્થંકર ભગવાનના દર્શન થશે એ તો 100% ને?
હા, થવાના જ ને, એમાં બે મત જ નહીં ને.
ધાર્યા પ્રમાણે વાણી નીકળે એનું નામ જ મોક્ષ. એટલે વિતરાગોની વાણી ધાર્યા પ્રમાણે હોય એમ કહ્યું એ સમજાયું નહીં?
ધાર્યા પ્રમાણેની એટલે વિતરાગોને તો ધારવાનીય ના હોય, પણ લોકોને માફક આવે એ ધાર્યા પ્રમાણેની વાણી કહેવાય. બધા લોકોને, કોઈને હરકત ન થતી હોય એ વાણી, એ સ્યાદવાદ જેને કહેવામાં આવે છે. સ્યાદવાદ વાણી અહીંથી શરૂ થાય છે. આ હું બોલું છું ત્યાંથી શરૂ થાય છે. પણ તે તીર્થંકરો બોલે છે ત્યાં સંપૂર્ણ સ્યાદવાદ પૂરી થાય છે. હવે અમારી વાણી એ કંઈ ખાસ એવી નીકળતી નથી, કારણ કે એ આથમતી વસ્તુ છે ને, એટલે એની ઉપાધિ નથી હોતી. પણ જગત શું કહે છે? આવું કેમ બોલ્યા તમારા દાદા? કારણ કે જગત તો જેમ છે એમ કહેશે, દેખાશે એવું બોલે.
અત્યારે આપની આ વાણી નીકળે છે એમાં ઘણો ખરો ભાગ તો સ્યાદવાદ જ છે.
અને સ્યાદવાદ જ કહેવાય. સ્યાદવાદ સાથી કહેવાય કે એ બીજી વાણી નીકળે છે ને એમાં કર્તાભાવ નથી. આ માલિકી વગરની વાણી છે એટલે સ્યાદવાદ કહેવાય. જ્યારથી વાણી માલિકી વગરની થાય ને ત્યારથી સ્યાદવાદ કહેવાય. ભગવાનની વાણી એ માલિકી વગરની છે.
હવે આ કોઈને દોષિત ઠરાવે એવી વાણી નીકળે છે તે ઘડીએ પણ વાણીનું માલિકીપણું તો અંદર નથી જ ને?
એ માલિકીપણું નથી ને, એટલે તો આ સ્યાદવાદ વાણી કહી. હવે એ વાણી નીકળે છે તે લોકોને સમી કરવા માટે નીકળે છે. હા, મારે કંઈ લેવા દેવા નથી, એને સમી કરવા નીકળે છે. પણ પબ્લિક આ વાતનો ગુનો ગણે.
કેવળ દર્શન દેખાડે ભૂલ.
અમારું જ્ઞાન અવિરોધાભાસ હોય અને વાણી સંપૂર્ણ સ્યાદવાદ ના હોય, કોઈ ઝપટમાં આવી જાય એમાં, અને તીર્થંકરોની વાણીમાં કોઈ ઝપટમાં ના આવે, એ તો સંપૂર્ણ સ્યાદવાદ. ઝપટમાં લીધા સિવાય બોલે, વાત તો એ એવી જ બોલે પણ ઝપટમાં લીધા સિવાય.
આપનું આ સ્યાદવાદ કોઈ ઝપટમાં આવી જાય છે તેથી સંપૂર્ણ ના કહ્યું, તોય પણ એ દર્શન તો સંપૂર્ણ છે ને, કે ભૂલ સ્યાદવાદમાં થઈ ગઈ?
હા, દર્શન તો પૂરેપૂરું. દર્શનનો વાંધો નહીં, જ્ઞાને ખરું. પણ જ્ઞાનમાં 4 ડિગ્રીઓ છું એટલે આ સંપૂર્ણ સ્યાદવાદ ના હોય. અમારે દર્શન પૂરેપૂરું હોય. દર્શનમાં બધું તરત જ આવી જાય, ભૂલ તરત ખબર પડે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલને તરત ખબર પડે. જે ભૂલો તો હજુ તમને જોતા ઘણો ટાઈમ લાગશે. તમો તો સ્થૂળ ભૂલો જુઓ છો, મોટી મોટી દેખાય એવી જ ભૂલો જુઓ છો. તેથી અમે કહીએ છીએ ને કે અમારો દોષ હોય છતાંય કોઈને આ અમારો દોષ દેખાય નહીં, અમને પોતાનો દેખાય.
સ્યાદવાદમાં ભૂલ થઈ એવા દોષો બધા દેખાય?
સ્યાદવાદ અનેકાંતમાં ભૂલ થઈ એવા દોષો બધા દેખાય. હવે અમારું સ્યાદવાદ સંપૂર્ણ થઈ રહ્યું છે. સ્યાદવાદ પૂરું થઈ રહે એટલે કેવળ જ્ઞાન પૂરું થઈ જાય. દર્શન છે તેથી તો ખબર પડે કે આ ભૂલ છે. ફૂલ દર્શન છે, પૂર્ણ દર્શન છે. તેથી બધાને કહ્યું ને કે કેવળ દર્શન આપું છું. અમારે પ્રતિક્રમણ કરવું પડે, અમારે મોઢે નીકળ્યા કરે છે. જુઓ ને, આપણું એટલું ફરજિયાત છે, કોઈ ફેરો આચાર્યનું બોલાતું હશે, બાકી કોઈનું ના બોલાય. આ દુનિયામાં બધાએ નિર્દોષ છે એવું જાણીએ છીએ, પણ કોઈનું બોલાય
ના બોલાય.
એ જ વાણી નીકળે છે ને એની પાછળ તરત જ પાછું આના પ્રતિક્રમણ અમારા ચાલ્યા કરે. એ જુઓ ને કેવી દુનિયા છે. વાણી બોલે એની ઉપર અભિપ્રાય જુદો, કેવી આ દુનિયા છે. એ વાણી બોલે છે તેની ઉપર અભિપ્રાય કેવો છે કે આવું નથી, આ ખોટું છે, આવું ન હોય. પણ આ દુનિયા કેવી ચાલે છે એની સાથે જાગૃતિ કરીને ચાલે. બોલીએ ને સાથે ને સાથે એ જાગૃતિ હોય કે આવું ન હોવું જોઈએ, કારણ કે અમે આખું જગત નિર્દોષ જોયું છે એવું અનુભવમાં છે, ફક્ત વર્તનમાં નથી આવ્યું. તે વર્તનમાં કેમ નથી આવ્યું? તો આ વાણી છે તે એ દખલ કરે છે.
દખલ કરે છે, છતાંય આપની તો સતત જાગૃતિ છે.
જાગૃતિ છે, પણ આવી વાણી બંધ ના થાય ત્યાં સુધી પૂર્ણ પદ તો મળે નહીં ને. આ વાણી કેવી નીકળે છે? આ જોશ બંધ. હવે આ વાણી ક્યારે ભરેલી? જ્યારે જગત નિર્દોષ જોયું નહોતું તે વખતે ભરેલી, કે આ આ દોષિત આવા, આવું કેમ કરે છે, આવું કેમ કરે છે, આ આવું ના હોવું જોઈએ, જૈન ધર્મ આવો કેમ હોવો જોઈએ, એ ભરેલું તે આજે નીકળે છે. ત્યારના અભિપ્રાય આજ નીકળે છે અને આજ તે અભિપ્રાયથી અમે સહમત નથી.
શુદ્ધતા ભગવાનની અને જ્ઞાનીની.
એવું છે ને, ભગવાન તો જાણે શુદ્ધ જ છે, અમે પણ શુદ્ધ છીએ, પણ અમે ભાવ શુદ્ધ છીએ અને ભગવાન સર્વ શુદ્ધ છે. અમારે ભાવ શુદ્ધ છે એટલે અમારી વાણીમાં કોઈક ફેરો આગું પાછું નીકળે, થોડોક ફેરફાર રહે, કારણ કે વાણી એ દ્રવ્ય છે. પહેલાનું રિઝલ્ટ છે આ વાણી અને આજ પરીક્ષા સંપૂર્ણ છે અમારી, એટલે આનું રિઝલ્ટ સંપૂર્ણ આવશે. પણ અત્યારે જે વાણી બોલી રહ્યા છીએ એ પહેલાનું રિઝલ્ટ છે, એટલે એમાં જરા કચાશ હોઈ શકે.
આપે કહ્યું કે ભગવાન શુદ્ધ છે પણ અમે ભાવ શુદ્ધ છીએ, એટલે આ ભગવાન અને અમે, એ અમે એટલે કયો વિભાગ?
જ્યાં સુધી આ વાણીના દોષ છે ને, વાણીના દોષ કે એવા કંઈ દોષ થાય કોઈ વખત ને આ બધું બોલીએ એ ટેપ રેકર્ડમાં, તેનો માલિક હું નથી, તોય પણ એનો દોષ તો જોવાનો ને, કે ટેપ રેકર્ડ આવી કેમ છપાઈ હશે. એટલે પહેલાં ભૂલ થયેલી છે એને એક્સેપ્ટ કરવી પડે. પહેલાંની ભૂલ આજે એક્સેપ્ટ કરી અને આજે એને ચોખ્ખું કરી નાખવું જોઈએ. એટલે આવા દોષ છે ત્યાં સુધી ભગવાન જુદા છે, ભેદ છે, અને તે કેટલો ટાઈમ, અમુક જ ટાઈમ, અને અમુક ટાઈમ ભગવાન જોડે અમે એકાકાર છીએ, અભેદ સ્વરૂપ છીએ, એટલે અમુક ટાઈમ જરા ભેદ રહે. એ ભેદ સ્વરૂપ ક્યારે જશે? આ પહેલાંની વાણી જે કચરાવાળી નીકળે છે તે જ્યારે નહીં નીકળે અને બિલકુલ સ્યાદવાદ વાણી નીકળશે ત્યારે ભેદ જતો રહેશે.
એ વાણી જ જુદી જાતની.
આજે અમારી ટેપ રેકોર્ડ નીકળે છે એમાં અને તીર્થંકરોની દેશનામાં ફેર એટલો છે કે આ શાખ પડ્યા વગરની પાકેલી કેરી છે અને તીર્થંકરોની શાખ પડેલી પાકેલી કેરી છે, માટે આ જરા મોળી લાગે, એટલો રસાસ્વાદ આવતો નથી આમાં, કારણ કે શાખ પડ્યા વગરની કેરી છે. નહીં તો માણસ મંત્રમુગ્ધ થઈ જાય. અત્યારે મંત્રમુગ્ધ થઈ જાય પણ આટલું મોળું છે, પણ બધા પોતપોતાની ભાષામાં સમજી જાય. વૈષ્ણવ હોય, સ્વામિનારાયણવાળા હોય, જૈન હોય, મુસ્લિમ હોય, દિગંબરી હોય, પણ એ બધા પોતપોતાની ભાષામાં સમજી જાય હું શું કહેવા માગુ છું તે. અત્યારે અહીં મુસલમાન, પારસી, સ્થાનકવાસી, દિગંબરી, શ્વેતાંબરી, બધા જૈનો, વૈષ્ણવો, શિવધર્મી, એ બધા અમારી વાણી સાંભળે તો બધાને એકધારી વાણી લાગે. એમને સહેજે મનમાં ના થાય કે આ પક્ષપાતી વાણી નીકળી છે, નહીં તો ઊઠીને ચાલવા માંડે. આ વાણી આમ કોઈ ધર્મનું કિંચિત માત્ર પ્રમાણ ના દુભાય એવી હોય અને મીઠી હોય. અહીંથી ઉઠવાનું મન ના થાય. સાંભળતા સાંભળતા સવાર થાય તોય ઉઠવાનું મન ના થાય. ત્યારે જો જ્ઞાનીઓની વાણી આટલી મીઠી છે તો તીર્થંકર ભગવાનની વાણી કેટલી મીઠી હશે.
ઓહો, તીર્થંકરની સ્યાદવાદ વાણી.
તીર્થંકર ભગવાન એ કેવળ જ્ઞાન સહિત હોય. કેવળ જ્ઞાન તો બીજા લોકોને હોય છે, કેવળીઓને હોય છે, પણ તીર્થંકર ભગવાન એટલે તીર્થંકર કર્મનો ઉદય જોઈએ. જ્યાં પગલા પડે ત્યાં તીર્થ થાય. આખા વર્લ્ડમાં કોઈની એવી પુણ્ય હોતી નથી. તે કાળમાં જ્યારે તીર્થંકર હોય ને, તે કોઈના એવા પરમાણુ ના હોય. એમના બોડીના પરમાણુ, એમની સ્પીચના પરમાણુ, ઓહો, સ્યાદવાદ વાણી સાંભળતા જ બધાના હૈયા ઠરી જાય એવા એ તીર્થંકર મહારાજ. અરિહંત તો બહુ મોટું રૂપ કહેવાય. આખા બ્રહ્માંડમાં તે ઘડીએ એવા પરમાણુ કોઈના હોય નહીં. બધા ઊંચામાં ઊંચા પરમાણુ એકલા એમના શરીરમાં ગોઠવાઈ ગયેલા, ત્યારે એ શરીર કેવું, એ વાણી કેવી, એ રૂપ કેવું, એ બધી વાત જ કેવી, એમની તો વાત જ જુદી ને, એટલે એમની જોટે તો મૂકતા જ નહીં કોઈ નહીં, તીર્થંકરની જોટે કોઈની મૂકાય નહીં એવી ગજબ મૂર્તિ કહેવાય. 24 તીર્થંકરો થઈ ગયા પણ ગજબ મૂર્તિ બધી. તીર્થંકર પદ એ તો આખી દુનિયામાં મોટામાં મોટું પદ છે. આ બધા પરમાણુ જે છે તેમાંથી ઊંચામાં ઊંચા પરમાણુ ત્યાં ખેંચાઈને બધા ફિટ થઈ જાય. શરીર તો બધું પરમાણુનું બનેલું હોય પણ ઊંચામાં ઊંચા પરમાણુ, એ દેહનો આકાર જુદો, એના હાડકાં લોહી જુદા, બહુ સુંદર. દેહ સહેજે આકર્ષણ થાય એવો હોય, એ વાણી જુદી હોય, બહુ મધુર, અત્યંત મધુર હોય, સ્યાદવાદ વાણી. સ્યાદવાદ એટલે મુસ્લિમ, પારસી એવી બીજી બધી 18 નાત હોય, કોઈને વાણી દુઃખરૂપ ના થઈ પડે એવી હોય, સહેજ પણ આટલુંય કોઈના ધર્મનું નુકસાન ના થાય એવી વાણી હોય, ત્યારે એ તીર્થંકરો કેવા સુંદર હતા. તીર્થંકર ભગવાનની દેશના જુદી જાતની હોય, કમ્પ્લીટ સ્યાદવાદ વાણી, કોઈ ધર્મનું કિંચિત માત્ર કોઈ જગ્યાએ ખંડન ના થાય. અને અહીં તો બધી જાતના ફોડ પાડવાના ને, એટલે બીજા અમુક ધર્મોનું ખંડન થઈ જાય. દેશના ફૂલ સ્ટેજની હોવી જોઈએ, અમારી ફૂલ સ્ટેજની ના કહેવાય. સ્યાદવાદ વાણી ખરી, પણ સ્યાદવાદ અસલ સ્ટેજ ઉપર નહીં બેઠેલું. ફૂલ સ્ટેજની દેશના તો એ વાણી જ જુદી જાતની હોય, એનો રસ જુદી જાતનો હોય.
એને દેશના જ કેમ કહીએ છે? કોઈ દિશા બતાવે તેથી?
એ સર્વસામાન્યપણું બતાવે છે, એટલે કોઈને બાધક ના હોવી જોઈએ. ઉપદેશ તો બાધકે હોય, દેશના દરેકને લાગુ થાય. કોઈ પણ જ્ઞાતિના બેઠેલા હોય, કોઈ પણ ધર્મના બેઠેલા હોય, પણ દેશના એ સાંભળ્યા કરે. તીર્થંકરની દેશના સામુદાયિક હોય, એમાં જરાય પોતાપણું નહીં. દેશના અનેકાંત હોય, એટલે એકાંતિક રીતે કોઈને સ્પર્શે નહીં, બધાને કામ લાગે.
તીર્થંકરોનું સંપૂર્ણ ને અમારું અપૂર્ણ સ્યાદવાદ.
સ્યાદવાદ વાણી કોઈને દુઃખદાયી થાય નહીં.
તો એટલી નિરપેક્ષતા થઈ.
હા, એટલી ખરી, પણ તે હજુ મૂળ જે નિરપેક્ષતાને પહોંચે નહીં, એબ્સોલ્યુટ હોવી જોઈએ. અમારી આ વાણી એબ્સોલ્યુટ ના કહેવાય. તીર્થંકર સાહેબ એ દેહના માલિક ઘડી વાર ના હોય, એમનું જ્ઞાન સીમિત ના હોય, અનલિમિટેડ હોય. અમારે જ્ઞાન અનલિમિટેડમાં જરાક કાચું હોય, એટલે તીર્થંકરોનું સંપૂર્ણ હોય અને અમારું જરાક કાચું હોય. એમનું સ્યાદવાદ હોય ને અમારું સ્યાદવાદ હોય, પણ થોડો ફેર હોય.
તો સાચો સ્યાદવાદ કેવો હોય?
એ સ્યાદવાદ તો અત્યારે અમે કશુંક બોલીએ ને, તે મન તો સહેજે પાછું નથી પડતું, પણ કોક માણસને સહેજ ખરાબ અસર પડી જાય છે એવું બને. અને સંપૂર્ણ સ્યાદવાદ હોય તો આવું ના બને. પછી પેણે અવળું બોલે એ વાત જુદી છે, પણ એનું હૃદય કબૂલ કરી દે. અમારું સ્યાદવાદ 4 ડિગ્રી કાચું છે, અમને પોતાને સમજાય ને. બધી બાબતમાં 4 ડિગ્રી કાચી છે, અને તો આપણે પાકી કરવી નથી. આ કાચી છે તો તમારી જોડે બેસી રહીએ ને. કોક ખોટું બોલે, અવળું બોલે, ગમે તે કરે, એમાં એમનો દોષ નથી, એ કર્મના ઉદયના આધીન કરે છે. પણ તમે ઉદયને આધીન બોલો, તેના જાણકાર હોવા જોઈએ કે આ ખોટું બોલાઈ ગયું. કારણ કે પુરુષાર્થ છે, પ્રકૃતિ શું કરી રહી છે એને જાણવી જોઈએ. અને જ્યારે પ્રકૃતિ કશું નહીં કરે, સહેજ પણ હિંસક વર્તન નહીં, હિંસક વાણી નહીં, હિંસક મનન નહીં, તે દાડે 360 ડિગ્રી થઈ ગઈ હશે.
સ્યાદવાદ એટલે સેન્ટરને 360 ડિગ્રી,
સ્યાદવાદ વાણી બોલવા કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ?
સ્યાદવાદ વાણીમાં 360 ડિગ્રીના બધા પ્રમાણમાંથી કોઈ પ્રમાણ ન દુભાય એવી રીતે વાણી બોલવી, એ પછી મુસ્લિમ ધર્મનો બેઠો કે જૈન ધર્મનો બેઠો હોય કે ગમે તે ધર્મનો બેઠો હોય, પણ દુઃખ ના થાય, એક પક્ષીય વાણી ના હોય, એનું નામ સ્યાદવાદ વાણી. સ્યાદવાદ એટલે 360 ડિગ્રી. આ બધા ધર્મવાળા એક ડિગ્રીવાળા બીજી ડિગ્રીવાળાને ખોટો કહે છે. હવે આ 360 ડિગ્રીમાં બધા મનુષ્યોનો ધર્મ આવી જાય છે. વસ્તુ સેન્ટરમાં છે. સેન્ટરની વસ્તુને માટે દરેકના વ્યૂ પોઈન્ટ જુદા જુદા છે. સેન્ટરમાં જોવા માટે દરેકના જુદા જુદા વ્યૂ પોઈન્ટ થાય છે, એટલે લોકોને સ્વાભાવિક રીતે મતભેદ હોય જ. 150 ડિગ્રીવાળો 125 ડિગ્રી ઉપર જોતો હોય તો ડિફરન્સ પડે, એ સ્વાભાવિક ડિફરન્સ પડે, એ મતભેદે તમારા સ્વાભાવિક છે, એવું હું કહું છું. પણ સ્યાદવાદ એટલે શું? જેને કોઈની જોડે મતભેદ નથી, બધા ધર્મને એક્સેપ્ટ કરે છે, બધી ડિગ્રીને એક્સેપ્ટ કરે છે. સ્યાદવાદ તો દરેક ડિગ્રીનો ધર્મ જાણીને બોલે. 360 ડિગ્રી, 356 ડિગ્રી, 340 ડિગ્રી, 50 ડિગ્રી, બધાનું વ્યવહાર નિશ્ચય બધું જાણે તે સ્યાદવાદ હોય. ફાધરે છું ને છોકરો પણ છું, ત્યારે સ્યાદવાદ શું કહે છે? તમે જો છોકરા છો તો શેના આધારે ફાધર? ત્યારે એ કહે કે આ મારા છોકરાના આધારે હું ફાધર થાઉં છું અને બાપાના આધારે હું છોકરો થાઉં છું. એ સાપેક્ષતા બતાવે. હું તમને સ્થૂળમાં વાત કરું કે ધેર આર 360 ડિગ્રીઝ. હવે આ 360 ડિગ્રીમાં આખું વર્લ્ડ વ્યૂ પોઈન્ટમાં છે, બધા પોતપોતાની ડિગ્રી ઉપર છે, અને જ્યાં સુધી ડિગ્રી ઉપર છે ત્યાં સુધી મતભેદ છે. જ્યારે સેન્ટરમાં આવે ત્યારે કોઈ ડિગ્રી જોડે મતભેદ ના રહે અને બધી ડિગ્રીવાળાને સમજે.
એટલે અહીં કોઈને ખોટા કહેવાની વાત જ નથી.
કોઈને ખોટા કહેવાની જરૂર જ નથી ને. એવું છે ને, 360 ડિગ્રીઓમાં કઈ ડિગ્રીને આપણે ખોટી કહી શકીએ? એવું આ જગત 360 ડિગ્રીનું છે, સેન્ટર પણ છે. હવે સેન્ટરવાળાને બધી ડિગ્રીઓવાળા જોડે સરખું લાગે, પણ 125 ડિગ્રીવાળાને 150 ડિગ્રીવાળા જોડે મતભેદ હોય. 125 ડિગ્રીવાળો સેન્ટરમાં જે જુએ અને 150 ડિગ્રીવાળો સેન્ટરમાં જુએ, એ બેને મતભેદ હોય જ અવશ્ય, હોય કે ના હોય. અને પછી પેલા તો સામસામી કહે છે તારું ખોટું છે, ત્યારે બીજો કહે છે તારું ખોટું છે. તો એને હું કહું કે તું 150 ડિગ્રી પર આવી જા, અને પેલાને કહું કે તું 125 ડિગ્રી પર જા, એટલે બેઉના ઝઘડા મટી જાય. હવે આમ તો હું એને ત્યાં જવાનું મોકલવાનું ના કહું, પણ પછી હું એને મારી મેળે સમજાવું કે ભાઈ 125 ડિગ્રી પર આવવું છે, અને પેલાને સમજાવું કે 150 ડિગ્રી પર આવવું છે, એટલે એ બંને સમજી જાય પાછા કઈ દ્રષ્ટિથી શું વ્યૂ પોઈન્ટ છે, એટલું સમજણમાં આવવું જોઈએ. બધી રેડિયસ મારે સરખી હોય, કારણ કે હું સેન્ટરમાં ગયો છું એટલે મારે બધી રેડિયસ સરખી હોય ને. તમને લાગે છે ને વાસ્તવિક છે આ વાત?
હા હા, બરોબર લાગે છે.
વાસ્તવિક એ ભ્રાંતિ વગરની વાત છે. ભ્રાંતિવાળી વાત બધી જ વિરોધાભાસ હોય. તેથી અમે કહીએ છીએ ને, અમારી વાણી સિવાય, તીર્થંકરોની વાણી સિવાય બીજી બધી વાણી વિરોધાભાસ છે, છતાં રિલેટિવમાં એ બધી વાત સાચી છે, કારણ કે સ્યાદવાદ ખરું. વિતરાગોએ એને સ્યાદવાદ કહ્યું કે એક અંશ એક ડિગ્રીથી 360 ડિગ્રી સુધીની બધી વાત એની જગ્યાએ કરેક્ટ છે.
જ્ઞાનીની સ્યાદવાદ વાણી.
આપની વાણી જ્ઞાનીની વાણી કેવી કહેવાય?
અમારી વાણી ટેપ રેકર્ડ છે, અને તમારી વાણી ટેપ રેકર્ડ છે. માત્ર જ્ઞાનીની વાણી સ્યાદવાદ હોય.
સ્યાદવાદ એ ચેતન વાણી કહેવાય?
વાણી ચેતન હોઈ શકે જ નહીં, પછી તે અમારી હોય કે તમારી. હા, અમારી વાણી સંપૂર્ણ શુદ્ધ ચેતનને સ્પર્શ કરીને નીકળે છે, એટલે ચેતન જેવી ભાસે છે. સ્યાદવાદ વાણી એ અનેકાંત કહેવાય છે.
સ્યાદવાદ એટલે શું?
કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પ્રમાણ ના દુભાય એવી વાણી. આ વાણીને વૈષ્ણવો, જૈનો, શ્વેતાંબરીઓ, દિગંબરીઓ, સ્થાનકવાસી, પારસી, મુસ્લિમ બધા જ એક્સેપ્ટ કરે. એ એકાંતિક ના હોય, અનેકાંત હોય. એમાં
એને નિરાગ્રહી કહેવાય?
હા, કહેવાય. એમાં કોઈ પણ પ્રકારનો આગ્રહ ના હોય.
નિરાગ્રહી વાણી માટે આપને વિચાર કરીને બોલવું પડે કે નહીં?
ના, વિચારથી તો જે બોલે એ નિરાગ્રહી વાણી હોય જ નહીં. આ તો ડિરેક્ટ ચેતનને સ્પર્શ કરીને નીકળે છે. જ્ઞાનીની વાણી જાગૃતિપૂર્વકની હોય, તે સામાના હિત માટે જ હોય. કોઈનું હિત સહેજેય ના બગડે તે પ્રમાણે જાગૃતિમાં રહે જ. જ્ઞાની સિવાય સ્યાદવાદ વાણી કોઈ બોલી શકે નહીં.
સ્યાદવાદ વાણી ક્યારે નીકળે?
સ્યાદવાદ વાણી ક્યારે નીકળે?
સ્યાદવાદ વાણી ક્યારે ઉત્પન્ન થાય? અહંકારની ભૂમિકા પૂરી થાય ત્યારે. જગત આખું નિર્દોષ દેખાય, કોઈ દોષિત દેખાય જ નહીં. ચોર પણ અમને દોષિત ના દેખાય. અહંકાર ક્ષય થવો જોઈએ, બુદ્ધિ ક્ષય થવી જોઈએ. એ ઉપશમ થયેલી ના ચાલે. બધા જ કર્મોનો ક્ષય થાય, ક્રોધ, માન, માયા, લોભનો ક્ષય થાય. આ બધા ગુણો ક્ષાયક થશે ત્યારે સ્યાદવાદ વાણી નીકળે. ત્યાં સુધી તો જોખમદારી છે, બહુ જ જોખમદારી, અત્યંત જોખમદારી. આખું વિતરાગ વિજ્ઞાન હાજર થવું જોઈએ. આત્માનો સ્પષ્ટ અનુભવ થયો હોય તો જ એવી વાણી નીકળે. ત્યાં સુધી બધી બુદ્ધિની વાત, વ્યવહારની વાત ગણાય. સ્યાદવાદ વાણી ના નીકળે ત્યાં સુધી મોક્ષ માર્ગમાં ઉપદેશ આપવો એ ભયંકર જોખમદારી છે.
મોક્ષ માર્ગમાં ઉપદેશ આપવાની જોખમદારી.
ઉપદેશ કોણ આપી શકે? સામો વિવાદ ઊભો ના કરી શકે તે જ. બાકી આપણા માર્ગમાં ચર્ચા ના હોય. અમારું પુસ્તક સમજવાની રીત શું છે? બે જણ સરખું ના સમજે, એક સાચી સમજણવાળો ને બીજો અધૂરી સમજણવાળો હોય. તેમાં અધૂરી સમજણવાળાએ જક પકડી કે મારું જ સાચું છે, તો તેને તારું કરેક્ટ છે કહીને આગળ ચાલવું. સતની સમજણમાં વિવાદ ના હોવો જોઈએ. મારું ખરું છે એવું માનવાનું ના હોય. મારું છે માટે ખરું છે એવું મય થયા કરે એ રોગ ઊભો થયો કહેવાય. આપણી સાચી વાત સામો કબૂલ કરે જ, જો ના કરે તો આપણે છોડી દેવું. હું જે બોલું તે સામાનો આત્મા કબૂલ કરે જ, કબૂલ નથી કરતો તે તેની આડાઈ છે. કારણ કે આ વાણી મારી નથી, તેથી તેમાં ભૂલ ના થાય. મારી વાણી છે એવું જ્યાં હોય ત્યાં વાણીમાં ભૂલ થાય. અત્યારે આ કાળમાં ઉપદેશ આપવા જાય તો બંધાય તેવું છે. કશાય સહિત પ્રરૂપણા એ નરકે જવાની નિશાની છે. બહુ ત્યારે મંદ કશાયને ચલાવી લેવાય, નહીં તો આ તો બહુ જ ભારે જોખમ છે. સંપૂર્ણ કશાય ભાવથી મુક્ત હોય ત્યારે સત્સંગની ધારા નીકળ્યા કરે. ત્યારે કલાક કલાક, બબ્બે કલાક સત્સંગ એક ધારો નીકળ્યા કરે. કશાયવાળાને વાણી અટકી જાય. અકશાયી વાણીનો અર્થ શું? વાણીનો માલિક પોતે નહીં તે. વાણીનો માલિક હોય તે તો શું કહે કે હું કેવી સરસ વાણી બોલ્યો, તમને ગમ્યું ને, એટલે એનો ચેક વટાવી લે. અમે તો વાણીના માલિક નહીં, મનના નહીં, ને આ દેહના પણ માલિક નહીં. જ્ઞાની પુરુષ બધી દવા બતાડી દે, રોગનું નિદાનેય કરી આપે ને દવાઈ બતાડી આપે. આપણે ફક્ત પૂછી લેવાનું કે સાચી વાત શું છે અને મને તો આમ સમજાયું છે, એટલે તરત બતાડે ને તે બટન દબાવવાનું એટલે ચાલુ થઈ જાય. ધર્મની ચર્ચામાં સામાને સમજાવવાની રીતો જુદી જુદી છે. એક, વાણીથી પોતાનું સ્વરક્ષણ, સ્વબચાવ કરે એ એક પ્રકારનું કહેવાય. બે, સામાને પોતે કન્વિન્સ કરે એ એક રીત છે. સામો ગમે તે ધર્મ પાળતો હોય તો એ ફરી જાય એવું બોલતા આવડવું જોઈએ ને, એટલી શક્તિ હોવી જોઈએ ને. જેટલું જ્ઞાન સમજાય એટલી શક્તિ ઉત્પન્ન થાય, અને સામાને કન્વિન્સ કરતા સહેજે ક્રોધ માન માયા લોભ ના હોવા જોઈએ, નહીં તો સામો કન્વિન્સ થાય જ નહીં. કશાય ઉત્પન્ન થવા એ તો નબળાઈ છે. ત્રણ, કેટલાક કાચા હોય તો પોતે સામાને સમજાવવા જાય પણ સામાના પ્રભાવથી પોતે જ ફરી જાય. સામો એવું એવું પૂછે કે પોતે ગૂંચાઈ જાય અને મનમાં એમ ફરી જાય કે આપણને તો કંઈ જ્ઞાન જ નથી.
આનંદગંજી મહારાજે જ કહ્યું છે ને કે ભાઈ તું ઉપદેશ આપીશ નહીં, એમાંય ખાસ કાળજી રાખજે કે કંઈ ખોટો ઉપદેશ આપીશ તો નર્ક સિવાય બીજું કંઈ તારે માટે નથી.
નહીં તોય કશાય સહિત પ્રરૂપણા એ નરકે જવાની ટિકિટ જ છે. જો નરકે જવાની ટિકિટ લઈ આવ્યા ને, જો અજાયબી દેવગતિ તો ક્યાં ગઈ પણ નરકે જવાની ટિકિટો થઈ.
જ્ઞાનીની સમજણે ગોઠવો તમારી સમજણ.
જ્ઞાની પુરુષની સમજણથી તમારી સમજણ મેળવવાની છે. પેરેલલ ટુ પેરેલલ, નહીં તો રેલવે લાઈન ઉડી જશે. પોતાની સમજણ તો નાખવાની જ નથી, મહી સમજણ છે જ નહીં ને. એક આંકડાની એ સમજણ નથી. પોતાની સમજણ તો આમાં ચલાવવાની છે જ નહીં. પોતાનામાં સમજણ જ નથી ને, કશું જ સમજણ નથી. જો સમજણ હોત ને તો ભગવાન થઈ જાત.
લોક પ્રશ્ન પૂછે અને એના ખુલાસા આપે તો એમાં વાંધો શું છે?
પ્રશ્નોના ખુલાસા એ વસ્તુ જુદી છે. હજુ તો જાગૃતિ આવવી જોઈએ. હજુ જાગૃતિ પરિણામ પામવી જોઈએ. પરિણામ પામે ત્યાર પછી ઘણા ટાઈમ પછી ખુલાસા આપેલા કામના, નહીં તો ખુલાસો એ બે ખુલાસા થાય ને આપણું જ્ઞાન ડાઉન ઉતરી જાય, બુદ્ધિગમ્ય થઈ જાય. પ્રશ્નોના જવાબ આપતા પહેલાં તો બધો ઇગોઇઝમ અહંકાર ઉતરી જવો જોઈએ. બધો એટલે નાટકીય ઇગોઇઝમ પણ ઉતરી જવો જોઈએ. આ તો બધા ફંક્શન હજુ કાચા છે. એ ફંક્શન પૂરા થયા સિવાય સ્યાદવાદ વાણી નીકળે નહીં, એના કરતાં બોલીએ જ નહીં, કારણ કે દોષ બેસે. એ તો જેમ જેમ આ બધા પાસા દબાતા જાય, બુદ્ધિ દબાતી જાય, ઇગોઇઝમ ખલાસ થતો જાય, તેમ તેમ એ સ્યાદવાદ વાણી નીકળે. પ્રશ્નોની બાબતમાં અત્યારે પડવું નહીં, નહીં તો કાચું કપાશે. પછી પાછું પાકું કરવું હોય તો નહીં થાય, કારણ કે એક ફેરો કેસ ગૂંચાઈ ગયો એટલે. એટલે ઇગોઇઝમનો મય રસ ના પડવો જોઈએ, બુદ્ધિનો રસ ના પડવો જોઈએ. એમાં પછી બુદ્ધિનો અભાવ થવો જોઈએ, ઇગોઇઝમનો અભાવ થવો જોઈએ, અને તે પણ અભ્યાસ થવો જોઈએ ત્યારે કામનું. ત્યાં સુધી ધીરજ પકડવી સારી.
વાણીના કાયદા પાળતા થાય સ્યાદવાદ વાણી.
અમારી વાણી સ્યાદવાદ કેવી રીતે થાય?
વાણીના કેટલાય કાયદા પાળો ત્યારે વાણી સ્યાદવાદ થાય. કેટલી રીતે વાણી નિર્મળ રાખે ત્યારે એ વાણી વચનબળવાળી થાય. વચનને કેટલી બધી રીતે સાચવ્યું હોય ત્યારે વચનબળ થાય.
જ્ઞાન થયા પછી વચનબળ આવે ને?
ના, જ્ઞાન ના થયું હોય તોય વચનબળ હોય ખરું. જેણે વાણીના બધા કાયદા સાચવ્યા હોય તેને વચનબળ હોય, ભલે એ અજ્ઞાન દશામાં હોય.
એ વચનબળ વ્યવહારિક ને? વ્યવહારમાં એ કામ આવે ને?
હા, ઘણું કામ લાગે. વચનબળ એટલે તો વાત જ ઓર હોય, એના જેવું કોઈ બળ નથી. એનાથી તો બધા યુદ્ધો જીતી શકાય, હથિયારોથી યુદ્ધો ના જીતી શકાય.
પોતાપણું જાય તો વચન બળાવે?
પોતાપણું જાય તો ભગવાન થઈ ગયો, પણ આ તો પોતાપણું જાય નહીં તે પહેલા વચન બળાવે. વચન ચોખ્ખા થયા પછી વાણી મીઠી થાય, પછી વચન બળ ઉત્પન્ન થાય. જેની વાણીથી કોઈને કિંચિત માત્ર દુઃખ ના થાય, જેના વર્તનથી કોઈને કિંચિત માત્ર દુઃખ ના થાય, જેના મનમાં ખરાબ ભાવ ના થાય, તે શીલવાન. શીલવાન વગર વચન બળ ઉત્પન્ન ના થાય.
સ્યાદવાદ વાણી એ ગજબનું વચન બળ.
આ દાદાના જેવું વચનબળ હોવું જોઈએ. ઉઠો કહે તો ઉઠે. અમારું વચનબળ તો અજાયબી કહેવાય. અમારા શબ્દો કેવા હોય? શાસ્ત્રના શબ્દો ના હોય, અમારા પ્રત્યક્ષ ચેતન શબ્દથી તો મય જ્ઞાન હાજર થઈ જ જાય, આત્મા જ પ્રગટ થઈ જાય, અને પાછા જરાય વાગે નહીં. અમારી વાણીથી બિલકુલ અજીર્ણ થાય નહીં. આ તો આખો જ્ઞાનાર્ક છે, એ પચે અને અજીર્ણ ના થાય. જ્ઞાની પુરુષનું એક વચન અવર્થા ના જાય. ગજબનું જબરજસ્ત વચન બળ હોય. એમના એક એક વચન પર જગત ઉછાળા મારશે. એમનું એક જ વચન ઠેઠ મોક્ષે લઈ જાય. અમારા એક એક શબ્દમાં ચેતન છે, વાણી રેકોર્ડ સ્વરૂપ છે, જડ છે, પણ અમારી વાણી મહી ગજબના પ્રગટ થઈ ગયેલા પરમાત્માને સ્પર્શીને નીકળે છે. તેથી નિશ્ચેતનને ચેતન કરે એવી ચેતન વાણી છે. સામાની ભાવના જોઈએ. અમે બોલીએ કે એ કૂદ, તો સામો 10 ફૂટનો ખાડોય કૂદી જાય. તો કેટલાક કહે છે કે તમે શક્તિપાત કરો છો. ના, અમારા વચનમાં જ એવું બળ છે. કોઈ બહુ ડિપ્રેસ થયેલો હોય તો અમે તેને આંખથી ધવડાવીએ. જ્ઞાની પુરુષ તો ગમે તે રીતે શક્તિ પ્રગટ કરાવે. ગજબનું વચન બળ હોય. કવિ શું ગાય છે? જગત ઉદય અવતાર, દેશના તે શ્રુત જ્ઞાન, સ્યાદવાદ જ્ઞાનદાન, સર્વમાન્ય પ્રમાણ. જગતનો ઉદય સારો હોય ત્યારે જ્ઞાની પુરુષ પ્રગટ થઈ જાય, અને એમની દેશના જ શ્રુત જ્ઞાન છે. એમના એક જ વાક્યમાં શાસ્ત્રોના શાસ્ત્રો આખા આવી જાય. આ અમારા એક એક શબ્દમાં અનંતા અનંતા શાસ્ત્રો રહ્યા છે. આ સમજે અને પાંસરો હેંડ્યો તો કામ જ કાઢી નાખે. એકાવતારી થઈ જવાય એવું આ વિજ્ઞાન છે. લાખો અવતાર કપાઈ જશે. આ વિજ્ઞાનથી તો રાગે ઉડી જાય, ને દ્વેષે ઉડી જાય, ને વિતરાગ થઈ જવાય. પોતે અગુરુ લઘુ સ્વભાવનો થઈ જાય. એટલે આ વિજ્ઞાનનો જેટલો લાભ ઉઠાવાય તેટલો ઓછો છે. અને હું જે બોલું છું એ તો જ્ઞાન છે, પણ જેની બુદ્ધિ જરા સમ્યક થયેલી હોય, સમ્યક એટલે સારી સુગંધીવાળી, તો તરત મારું જ્ઞાન એને સમજાયું છે. જ્ઞાન બુદ્ધિથી સમજાય ખરું, પણ બુદ્ધિથી બોલી શકાય નહીં. બુદ્ધિથી આ વિજ્ઞાન બોલી શકાય નહીં. વિજ્ઞાન એટલે ચૈતન્ય જ્ઞાન જેવું, એની મેળે જ કામ કર્યા કરે.
જ્ઞાનીની વાણી સાંભળી પ્રગમે સિદ્ધાંત.
અબજ રૂપિયા આપવાથી ના મળે, આમાંનો એક અક્ષર સાંભળવાનો નહીં મળે. આ પરપોટો જીવે છે, જ્ઞાની જીવે છે ત્યાં સુધી કામ કાઢી લો, પછી અક્ષરે સાંભળવાનો મળે નહીં. આ બધાને તો હજી પચશે ત્યારની વાત છે ને, બાકી પચવું સહેલું નથી. પોતાને ફાયદો થઈ જાય, સિદ્ધાંત હાથમાં આવી જાય, પણ પચ્યા પછી ઉગે એ તો વાત જ જુદી ને. ઉગશે થોડું ઘણું, પણ તે આવું ના ઉગે ને, આવી અજાયબી ના ઉગે. એટલે થોડું ઘણું ઉગશે. અમારા આશીર્વાદ છે, અમે આશીર્વાદ હઉ આપીએ. જ્ઞાનીની વાણી સાંભળ સાંભળ કરવાથી પ્રગટે. આ જ્ઞાનીની પાસેથી સીધી વાણી ડિરેક્ટ સાંભળવાથી એ મય પચન થાય અને તો પ્રગમે. પ્રગમીને પોતે જ સ્વાભાવિક રીતે ફણગા મારે, જો એમાંથી ડાપણપૂર્વક નિહાળ્યા કરે તો. બાકી એને નિહાળવાની જ જરૂર છે. આ બધી કેવળ જ્ઞાનમય વાણી છે. કેવળ જ્ઞાન કોને કહેવાય? બુદ્ધિ જ્યાં એન્ડને પામે, મતિજ્ઞાન જ્યાં એન્ડને પામે, મતિજ્ઞાન જ્યાં એન્ડને પામે ત્યાં કેવળ જ્ઞાન ઊભું રહ્યું છે. એ પ્રકાશ કેવળ જ્ઞાનથી જ ઉત્પન્ન થયેલો પ્રકાશ છે. જ્ઞાની પુરુષની વાણી ઉલ્લાસભેર સાંભળ સાંભળ કરે તેથી તેવી વાણી થતી જાય. ખાલી નકલ કરવાથી કશું વળે નહીં. એટલે આ દુનિયાની એક અજાયબી છે. વાત સાંભળવી હોય એટલી સાંભળજો. ઠીક લાગે તો ધારણ કરજો, ના ઠીક લાગે તો પાછું મૂકી દેજો ત્યાંને ત્યાં. જેટલા શબ્દ હું બોલું છું તે બધા પ્રૂફ આપવાના રાઈટથી બોલું છું. એકોઈ શબ્દ પ્રૂફ વગરનો મારાથી બોલાય નહીં. આ ફેંકાફેંકનો શબ્દ નથી આમાંનો એકોઈ.
તીર્થંકરોનું શ્રુત જ્ઞાન વહ્યું જ્ઞાની મુખે.
હવે જ્ઞાની પુરુષની વાણી સાંભળીએ એને શું કહેવાય?
એમની તો વાત જ જુદી ને. આ તો આયે શ્રુત જ્ઞાનની બહાર કશું નવું હોતું નથી. અધ્યાત્મની બાળપોથી વાંચો એ શ્રુત જ્ઞાન ગણાય. જ્ઞાની પુરુષની વાણીએ શ્રુત જ્ઞાન ગણાય એ બેઉ. આ પાકા લોકોની વાત છે, નહીં તો આમાંય દુકાનો કાઢત કે હવે સ્ટાન્ડર્ડ 9th એટલે આ સુશ્રુત. અમારી વાત આત્માથી નીકળી છે ને આત્માને જ પહોંચે છે એટલે સમજાય જ. અમારું એક એક વાક્ય તે શ્રુત જ્ઞાન છે. મારે માટે સ્યાદવાત છે. શુદ્ધ આત્માનું શુદ્ધ જ્ઞાન છે, નિરાગ્રહી છે ને તમારે માટે શ્રુત જ્ઞાન છે. આમાં સાંભળવામાં ખોવાઈ જાય ને તો કેટલાય પાપો ભસ્મીભૂત થઈ જાય. આ આખા 24 તીર્થંકર ભગવાનનું ગોહ્ય શ્રુત જ્ઞાન સાંભળી રહ્યા છો. ગોહ્ય શ્રુત જ્ઞાન.
જ્ઞાનીને શુદ્ધ ઉપયોગ બોલતી વખતે.
આ અમે જે બોલીએ તે ઉપયોગપૂર્વકનું. આ રેકર્ડ બોલે તેના પર અમારો ઉપયોગ રહેવાનો. શું શું ભૂલ છે ને શું નહીં, આ સ્યાદવાદમાં કંઈ ભૂલ છે તે અમે જોયા કરીએ બારીકાઈથી. અને આ બોલે છે તે રેકર્ડ છે. લોકોને બોલે છે રેકર્ડ, પણ એ મનમાં એમ જાણે છે કે હું બોલ્યો. અમે નિરંતર શુદ્ધાત્મા ઉપયોગમાં રહીએ છીએ. તમારી જોડે વાત કરતા કરતા પણ
લક્ષ બે થાય?
ના, બે લક્ષ ના થાય. લક્ષ એક જ થાય, વાતો કરવાની. એમાં મારે કશું કરવાનું નહીં. અમે તો વાતોમાં શું થઈ રહ્યું એ જ જોયા કરીએ. અમે એક ઘડીવારે એક મિનિટે ઉપયોગની બહાર ના હોઈએ. આત્માનો ઉપયોગ હોય જ.
જ્ઞાનીની કેવળ જ્ઞાન સહિત વાણી.
જ્ઞાની પુરુષના એક જ વાક્ય પ્રમાણે આખી જિંદગી નીકળશે ને તો કલ્યાણ કરી નાખે. એક જ વાક્ય જો કદી જ્ઞાનીનું ઉતરી જાય તો આખી જિંદગી કલ્યાણ કાઢી નાખે. જ્ઞાની પુરુષ કોઈ દાડો હોય નહીં, અને હોય તો બુદ્ધિવાળા જ્ઞાનીઓ હોય. બુદ્ધિવાળા જ્ઞાનીઓ ચાલે નહીં. બુદ્ધિવાળા હરીફવાળા હોય, એક એકથી ચડતા હોય. બુદ્ધિ વગરના જ્ઞાની હોય તે પૂર્ણ હોય. અમારે બુદ્ધિ ના હોય, બિલકુલે નહીં. કેવળ જ્ઞાન સહિત વાણી છે આ. એટલે આ લોકોને બહુ લાભકારી થાય. કશાયો મંદ થઈ જાય. ફક્ત કેવળ જ્ઞાનમાં 4 અંશ ઓછા એટલી વાણી, પણ તેનો વાંધો નહીં. 4 અંશ ઓછા તે ચાલી શકે. આ અમારા શબ્દો તમારી મહી પેઠા તો તે કામ કરશે. એટલે અમે તો નિરંતર બોલ બોલ કરીએ. કારણ કે અવ્યક્ત રહેશે તો છેવટે પેણે લાકડામાં બાળી મૂકશે. કારણ કે એ શબ્દોય બળવા જેવી ચીજ છે.
બળવા જેવી ચીજ છે?
હાસ તો ને, લાકડા જેવી જ. શબ્દોમાં ને લાકડામાં ફેર નહીં. એ હવ સળગે, શબ્દો હવ સળગે, કારણ કે ટેપ રેકર્ડ છે.
જ્ઞાનીની સ્યાદવાદ વાણીનું રહસ્ય.
આપની નિખાલસ વાણી ને નિખાલસ હાસ્ય, એનું રહસ્ય શું છે?
ભગવાન મને વશ થઈ ગયા છે. આખા 14 લોકનો નાથ, જેને આખું જગત માની રહ્યું છે, તે ભગવાન મને વશ થઈ ગયેલા છે. અમે સ્વતંત્ર સુખ ભોગવી રહ્યા છીએ. તમારો ઉપરી જ મેં કોઈ જોયો નથી. મારો ઉપરી વર્લ્ડમાં કોઈ નથી, જગતમાં કોઈ નથી, અને જે ભગવાન છે એ તો મને વશ થઈ ગયેલો છે. શા માટે વશ થઈ ગયેલો? મારી ગરજે કે એમની ગરજે? એમની ગરજે વશ થાય મને. હું તો એ ઉપરી છે તે સારા છે એમ કહું, પણ એ જાય ક્યાં હવે? એમને જે કામ કરવું છે તે શી રીતે કામ થાય?
એમને શું કામ કરવાનું છે દાદા?
આ જગતના લોકોનું જે કલ્યાણ થવાનું છે, એમનું જે કામ કરવાનું છે, તો એને માટે વાણી કોણ બોલે? જ્ઞાન કોણ આપે? એમનામાં વાણી છે નહીં. આ ટેપ રેકર્ડ બોલ્યા કરે છે. વાણી કેવી જોઈએ? માલિકી વગરની વાણી હોય તો જ મોક્ષ થાય. મહી જે બેઠા છે દાદા ભગવાન, એ મારા પણ ભગવાન છે, પણ એ ઉપરીપણું ના કહે છે. તમે મારા ઉપરી મેં કહ્યું કેમ એમ? ત્યારે કહે કે તમે મને બહુ દાડા ઉપરી તરીકે ભજ્યો છે, માટે હવે મારે તમને ઉપરી તરીકે રાખવાના કે તમે આ લોકોનું કલ્યાણ કરો. મેં કહ્યું તમે કલ્યાણ કરો ને, તો કહે છે મારાથી શી રીતે કલ્યાણ થાય? મારે તો વાણી નહીં, કશુંય નહીં. એટલે ભગવાને જાતે કહ્યું છે કે અમે જ્ઞાનીને વશ છીએ. ભગતો કહે છે કે અમને ભગવાન વશ છે, તો ભગવાન તેમને કહે ના, અમે તો જ્ઞાનીને વશ થયા છીએ. ભગતો તો ગાંડા કહેવાય. શાક લેવા નીકળે ને થબાકા પાડવા બેસી જાય. છતાં ભગતમાં એક ગુણ છે કે બસ ભગવાન ભગવાન, એક જ ભાવ. એ ભાવ એક દાડો સત્ય ભાવને પામે છે ત્યારે જ્ઞાની પુરુષ મળી જાય. ત્યાં સુધી તું હી ગાયા કરે, અને જ્ઞાની પુરુષ મળી જાય તો હું હી બધે ગાય. તું ને હું જુદા છે ત્યાં સુધી માયા છે, અને તું હું ગયું, તારું મારું ગયું, એટલે અભેદ થઈ ગયા. ભગવાન તો કહે છે કે તુંય ભગવાન છે, તારું ભગવાન પદ સંભાળ, પણ તું ના સંભાળે તો શું થાય? 5 કરોડની એસ્ટેટવાળો છોકરો હોય પણ હોટલમાં કપ રકાબી ધોવા જાય ને એસ્ટેટ ના સંભાળે, તેમાં કોઈ શું કરે? મનુષ્ય પૂર્ણ રૂપે થઈ શકે છે. મનુષ્ય એકલો જ, બીજા કોઈ નહીં, દેવલોકોય નહીં. શ્રીમદ રાજચંદ્રે શું કહ્યું? જેને ભગવાન વશ થઈ ગયા છે એવા જ્ઞાની પુરુષ એમને કયા કયા ગુણો ના હોય? ગર્વ, ગારવતા, અંતરંગ સ્પૃહા ના હોય, ઉન્મત્તતા ના હોય.
એ પણ સૂક્ષ્મ રૂપે પડી રહે, પણ એ બહુ ઊંચે જાઓ ત્યારે એ જાય, ત્યાં સુધી ના જાય.
પણ એ જતા રહ્યા પછી જ જ્ઞાની કહેવાય. એ જતા રહ્યા પછી જ અમે કહીએ કે આ ટેપ રેકર્ડ બોલે છે.
જ્ઞાનીની વાણી એ પ્રત્યક્ષ સરસ્વતી.
આ અંબાલાલ મૂળજીભાઈ દેહધારી હોવા છતાં મહી પરમાત્મા સંપૂર્ણ પ્રગટ થઈ ગયા છે, છતાં પણ તેમને વાણી રેકર્ડ સ્વરૂપ છે. અમારામાં બોલવાની સત્તા જ નથી. અમે તો રેકર્ડ કેવી લાગે છે તે જોઈએ ને જાણીએ. વાણી સંપૂર્ણ જડ છે, પણ અમારી વાણી ચેતનને, પ્રગટ પરમાત્માને સ્પર્શીને બહાર નીકળે છે. તેથી જેમાં ચેતન ભાવ છે, પ્રત્યક્ષ સરસ્વતી છે. આ ફોટામાંની સરસ્વતી તે પરોક્ષ સરસ્વતી છે. અમારી વાણી એ તો પ્રત્યક્ષ સરસ્વતી છે. તે સામાના અનંતા ભવના પાપોને બાળીને ભસ્મીભૂત કરે છે. પ્રત્યક્ષ સરસ્વતીના દર્શન કરવા હોય તો અહીં અમારી વાણી સાંભળે એટલે થઈ જાય. જ્ઞાની પુરુષ જે સ્યાદવાદ બોલે છે તે વખતે તેમનો અહંકાર નહીં. જ્ઞાની પુરુષની વાણી મીઠી મધુરી કોઈને આઘાત થાય નહીં, પ્રત્યાઘાત થાય નહીં એવી હોય, કોઈને કિંચિત માત્ર દુઃખ ના થાય એવી વાણી નીકળે તો બધું ચારિત્ર જ છે. બાકી બીજા કશા પરથી ચારિત્ર બળ ઓળખાય નહીં. જો બુદ્ધિ સ્યાદવાદ હોય તો સ્યાદવાદ જેવા લક્ષણ લાગે, પણ એ સંપૂર્ણ ના હોય. જ્યારે જ્ઞાન સ્યાદવાદ હોય એનું ચારિત્ર તો વિતરાગ ચારિત્ર હોય. જ્ઞાન સ્યાદવાદ દરેક ધર્મના લોકો પ્રમાણ તરીકે સ્વીકારે એ વાણીમાં ખેંચ જરાય ના હોય. વાણીનો કોઈ પણ જાતનો અપવ્યય ના થાય અને વાણીને એના વિભાવિક સ્વરૂપે ના લઈ જાય તે સરસ્વતીની આરાધના. આ તો વિજ્ઞાન છે. જ્યારે વાણી સરસ્વતી સ્વરૂપે થાય ત્યારે લોકોના હૃદયને સ્પર્શે, ત્યારે જ તો લોકોનું કલ્યાણ થાય. હૃદય સ્પર્શી વાણી વર્લ્ડમાં જડવી મુશ્કેલ હોય. અમારી વાણી હૃદયસ્પર્શી હોય, એનો એક શબ્દ જ જો તમારે સોસર્વો ઉતરી જાય તો એ તમને ઠેઠ મોક્ષે લઈ જાય.
સ્યાદવાદ વાણીથી વિતરાગ ઓળખાય.
અમારી વાણી સંપૂર્ણ વિતરાગ હોય, સ્યાદવાદ હોય. વિતરાગને ઓળખવાની સાદી રીત તેની વાણી છે. જેટલું તમારું ઝવેરીપણું હશે તેટલી આની કિંમત થશે. પણ આ કાળમાં ઝવેરીપણું જ ક્યાંય રહ્યું નથી. હું આ 5 અબજના હીરાની કિંમત 5 રૂપિયા કરે છે ત્યારે હીરાને જાતે બોલવું પડે કે મારી કિંમત 5 અબજની છે. તેમ આજે અમારે જાતે બોલવાનો વારો આવ્યો છે કે અમે ભગવાન છીએ. અરે, ભગવાનના ઉપરી છીએ. સંપૂર્ણ વિતરાગ. ભગવાને અમને ઉપરીનું પદ જાતે આપ્યું. તેમણે કહ્યું કે અમે પાત્ર શોધતા હતા તે અમને તમારામાં દેખાયું. અમે તો હવે સંપૂર્ણ વિતરાગ થઈ મોક્ષમાં બેઠા છીએ. હવે અમે કોઈનું કાંઈ ધોળી ના શકીએ. માટે તમે પ્રગટ સ્વરૂપે સર્વશક્તિમાન છો. દેહધારી હોવા છતાં સંપૂર્ણ વિતરાગ છો, તેથી અમે તમને અમારું ઉપરીપણું આપીએ છીએ. 14 લોકના નાથના અમે આજે ઉપરી છીએ. સર્વ સિદ્ધિ સહિત આ જ્ઞાનાવતાર પ્રગટ્યો છે. મુઆ, તારો દીવડો સળગાવીને ચાલતો થા, બહુ ફેંદ ફેંદ ના કરીશ. જ્ઞાની પુરુષ ચાહે સો કરે, કારણ કે મોક્ષદાનનું લાયસન્સ એમના હાથમાં હોય. અલ્યા, જ્ઞાની જગતમાં કેટલા હોય? 5 કે 10? મુઆ કોક કાળે જ્ઞાની પાકે, અને તેમાંય અક્રમ માર્ગના જ્ઞાની તો 10 લાખ વર્ષે પાકે, અને તે આવા વર્તમાન આશ્ચર્યયુગ જેવા કળિયુગમાં જ લિફ્ટમાં જ ઊંચે ચડાવે, પગથિયા ચડીને આફવાનું નહીં. અલ્યા, ઝબકે મોતી પરોવી લે. આ વીજળીનો ચમકારો થયો છે ત્યારે તારું મોતી પરોવી લે, પણ ત્યારે મુઓ દોરો ખોળવા જાય શું થાય? પુણ્ય કાચી પડી જાય.
શાસન તો મહાવીરનું જ.
વિતરાગ વાણી જેટલી મોક્ષે લઈ જનાર છે. અમારી વાણી મીઠી મધુરી હોય, અપૂર્વ હોય, પૂર્વે ક્યારેય સાંભળેલી ના હોય તેવી હોય, ડિરેક્ટ વાણી હોય, પ્રત્યક્ષ વાણી હોય. શાસ્ત્રમાં જે વાણી હોય તે ઇન્ડિરેક્ટ વાણી હોય, પરોક્ષ વાણી હોય. ડિરેક્ટ વાણી જો 1 કલાક જ સાંભળે તો સંકેત થઈ જાય. અમારી વાણી સ્યાદવાદ હોય, કોઈનું પણ પ્રમાણ ન દુભાય એનું નામ સ્યાદવાદ. સર્વ નય સંમત હોય, સર્વ વ્યૂ પોઈન્ટને માન્ય કરે, કારણ અમે પોતે સેન્ટરમાં હોઈએ. અમારી વાણી નિષ્પક્ષપાતી હોય. હિન્દુ, મુસ્લિમ, પારસી, ખોજા બધા જ અમારી વાણી સાંભળે છે ને, તેમને અમે આપ્તપુરુષ લાગીએ છીએ, કારણ અમને ભેદબુદ્ધિ ના હોય. બધાને અહીં હું જ બેઠેલો હોઉં ને, બોલનારે હું ને સાંભળનારે હું જ, કોઈ પ્રમાણ ના દુભાય. આ વર્લ્ડનું કોઈ એવું પ્રમાણ નથી. આ 360 ડિગ્રીમાં એક પણ પ્રમાણ એવું નથી કે કે જે દુભાય એવી અમારી વાણી હોય, કોઈ પણ ધર્મનું, કોઈ પણ માણસના અભિપ્રાય પ્રમાણ ના દુભાય એવી અમારી વિચારણા હોય, એ સ્યાદવાદ કહેવાય અને એવી વિતરાગોની વસ્તુ છે. મારી પાસે આ તીર્થંકરોનો માલ છે, મારો પોતાનો માલ નથી. લોકો કહે છે કે હવે તો તમારું દાદા ભગવાનનું ચાલશે ને. મેં કહ્યું, ના ભાઈ, આ શાસન તો ભગવાન મહાવીરનું જ ચાલ્યા કરવાનું. અમે તો આમાં આ કાળમાં સોનાના કળશ રૂપે કામ કરીએ, લોકોને શાંતિ બહુ થઈ જાય ને. સંપૂર્ણ રીતે સામાનું આત્મકલ્યાણ કેમ કરીને થાય એ ભાવવાળી વાણી તે જ વિતરાગવાણી, અને એ જેનું કલ્યાણ કરે ઠેઠ મોક્ષે લઈ જાય. અને વિતરાગવાણી સિવાય કોઈ તર્યો નથી. વિતરાગવાણી જ એક ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. જય સચ્ચિદાનંદ.